જેટલા પ્રમાણમાં તારતમ્યતાથી તે પાપની આલોચના કરવામાં આવે તેટલા પ્રમાણમાં એ બંધ છૂટે. નિયમ એક સરખો જ હોય. મંદ કસાઈથી કોઈ પાપ બંધાઈ ગયું તો સામે આલોચનાથી એ પાપથી નિવૃત્ત થવાય. એટલે એનો ક્રમ બરોબર બેલેન્સ જાળવી રાખવા માટે થઈને જ્ઞાની પુરુષોએ આટલી બધી બંધની વ્યવસ્થા આપી, એની સાથોસાથ સંવરની વ્યવસ્થા આપી. તો આશ્રવના મુખ્ય આ 57 ભેદ છે, એમાં એકથી વધારે કારણે લઈને કર્મ બંધાય છે. જેવું કારણ તેવો બંધ પડે છે. આકરા કસાયથી આકરો બંધ પડે, પાતળો કસાય હોય તો શિથિલ બંધ પડે. એવી રીતે લાંબા કાળના, ટૂંકા કાળના, આકરા કે શિથિલ એમ કર્મના બંધ તો પડે જ છે. આશ્રવના કારણને લઈને એ ક્રિયા થાય છે તો સુજ્ઞ જીવોએ આત્માર્થીઓએ ક્ષણે ક્ષણે વિચારવું કે કર્મ લાગે છે તે મિથ્યાત્વ અવરત કસાય યોગથી લાગે છે, બીજી રીતે નથી લાગતા. માટે અમુક ક્રિયા ચાલવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, હરવામાં, ફરવામાં, ચાખવામાં, લેવામાં, દેવામાં વગેરેમાં ક્રિયામાં કયું કારણ વર્તે છે એનો ઉપયોગ રાખવો. આપણી કોઈ પણ ક્રિયા થાય છે એમાં આશ્રવનું કારણ છે કે સંવરનું કારણ છે એનો ઉપયોગ રાખવો. શું પ્રધાનપણે વર્તે છે, યોગ છે કે પ્રમાદ છે, એ વિચારી અને એને અટકાવવા તો આશ્રવના કારણો ઓછા થશે. અને એ આશ્રવના કારણની અંદર એક ખરાબ સોબત કીધી છે જ્ઞાનીઓએ, અનેક કારણની અંદર, કે કુમત પાસ મિથ્યાત્વ શબ્દ એક વાપર્યો છે કે એને સંગત એવી રીતની છે કે એ જીવને કોઈ દિવસ એને સરખું સૂઝવા ન દે. એની સોબત, એની મૈત્રી, એની ભાઈબંધી જ ખોટી છે. કેમ કે એને તરત જ એમ થાય કે આ બધું વેવલાપણું છે, આવું શું કરવું છે. એટલે કહેવાતી બહારની સભ્યતાના નામને આધારે આ જીવ કેટલીય વાર આશ્રવની અંદર ખેંચાય છે. વાસ્તવિક એને ખેંચાવવું ગમતું હતું નથી, પણ અહીંયા તમે અમેરિકામાં સરસ શબ્દ પ્રયોગ કર્યો છે, પીયર પ્રેશર. આ તમારું પીયર પ્રેશર એ બહારના છોકરાઓને એની કોલેજમાં હોય તો ઠીક છે, પણ આપણે બધાને અંદરો અંદર પીયર પ્રેશર લાગુ પડી ગયું છે. આપણે ભૂલી ગયા છે કે આપણે બધા આપણા ગામમાંથી આવ્યા છીએ, આપણો ધર્મ લઈને આવ્યા છીએ, આપણને આપણી કુળની પરંપરાને બધું યથાવત છે. અહીંયા આપણે બીજી સંસ્કૃતિનો ડોળ કરવાની કઈ જરૂર નથી. કહેવાય કે આ નહીં ચાલે, આ હેઠું ન મુકાય, આ પ્રકારનું આવી રીતે નહીં થાય, આ પાણીનો વિશેષ ઉપયોગ નહીં થાય. પણ અહીંયા પિયર પ્રેશરમાં આપણે પિયર પ્રેશર ક્યું દાખલ કર્યું છે, બીજાનું આંધળું અનુકરણ શરૂ કરી દીધું છે. અને આંધળું અનુકરણ કરવાથી એમ થાય છે કે જાણે હું બેકવર્ડ ગણાઈશ, તો હું પ્રોગ્રેસિવ છું. હવે એક તો ચાર ચોપડી ભણ્યા નથી, બાકી કઈ આવડતું નથી, એ તો બોલે ત્યાં જ ખબર પડી જાય કે બાકી આ કઈ અમેરિકામાં રહેવાથી કઈ અમેરિકાની હાઈટ સુધી નથી પહોંચાતું. પણ પછી અનુકરણથી બતાવવા માંગે છે કે હું આગળ પડતો છું, હું બહુ ડેવલપ થઈ ગયો છું. એને કારણે થઈને આપણે આશ્રવના દ્વાર ખુલી ગયા છે. અને આ પિયર પ્રેશર એકનું જોઈને બીજો, બીજાનું જોઈને ત્રીજો, આ દેખાદેખીનું જે છે ને, જેના કારણે કર્મબંધ અનંત ગુણા વધે છે એને પિયર પ્રેશર કહેવાય. ઉલટાનું એકબીજાને મદદ ન કરે કે હા બરોબર છે બેન, આપણે બને તેટલું ઓછું કરવું, આપણે શું કામ કર્મ બાંધવા જોઈએ, એમ મદદ કરવાની બદલે એક કરે છે, બીજા એનું અનુકરણ કરે છે, ત્રીજો એનું અનુકરણ કરે છે. અને પછી કુટુંબ કુટુંબ વચ્ચેની સ્પર્ધા આપણી પાર્ટીઓમાં, આપણા લગ્નોત્સવની અંદર, આપણા સામાજિક પ્રસંગની અંદર આ પિયર પ્રેશરના કારણે આપણે કેટલી પ્રકારનો અતિચાર કરીએ છીએ જે આવશ્યક નથી, જેને ટાળી શકાય છે. કેમ કે આપણું જ ગ્રુપ છે, બધા સમજી શકવાના છે કે ભાઈ અહીંયા તો આ જ પ્રકારની સિમ્પ્લિસિટી ઇઝ ધ વે ઓફ લાઈફ, કરી શકાય છે. પણ આંખની દેખાદેખી અને એની અંદર ચાલેલી સ્પર્ધા કે હું આનાથી સારો દેખાવ અને ઓલાને એમ થાય કે હું આનાથી સારો દેખાવ, એની સ્પર્ધાની અંદર જ એટલે સતત આ અહંભાવ જાગૃત છે, આ અસૂયાનો ભાવ જાગૃત છે. કારણ કે બીજાનું સારું આનાથી ઝીલી શકાતું નથી, કે મારાથી આનું સરસ થયું એ આનાથી સહન થતું નથી. હવે એનાથી ચડિયાતું કરે ત્યારે જ એને જંપ પડે અને બતાવવા માંગે કે અમે તમારાથી કંઈ ઓછા નથી. હવે આ સ્પર્ધામાં ચાલી ગયેલું જીવન એમાં સંવર કેવી રીતે આવે? જ્ઞાનીઓ કહે છે કે ઇન્દ્રિયોને ખુલ્લી રાખવાથી પણ આ આશ્રવના દ્વારો વધે છે. અહો, આ ઇન્દ્રિયોને ખુલ્લી રાખવામાં જ્ઞાનીઓએ ઉદાહરણ આપ્યા છે કે અહો જેનું પરિણામ ખરેખર માઠું છે, જેના વિપાક કડવા છે, એવા વિષય આનંદના રસે કરીને માછલા, ભ્રમરા, પતંગિયા, હરણા આદિ જીવોએ જાત જાતની વેદના ભોગવે છે. પાંચ ઇન્દ્રિયના જ્ઞાનીઓએ પાંચ ઉદાહરણ આપી દીધા છે કે આ કર્ણ છે એ કર્ણનો સૌથી વધારે પેલો હરણું છે, મૃગલો છે, એ સંગીત પ્રિય છે. એ સંગીત પ્રિય શિકારી જયારે એની વાંસળી વગાડે છે ત્યારે આ હરણું એની પાછળ જાય છે અને જાન ગુમાવે છે. આંખને માટે પતંગિયાનું ઉદાહરણ આપ્યું છે કે દીવાનું રૂપ છે એ જોઈને પતંગિયા ત્યાં ખેંચાઈને આવે છે અને પછી ભાન ભૂલીને પોતાનો જાન ગુમાવે છે. આ નાકની અંદર ભમરાની વાત મૂકે છે કે કમળના પુષ્પની અંદર ભમરો જાય છે, સંધ્યા થાય છે, પણ સુગંધ છોડી શકતો નથી, ઇન્દ્રિયોનો વિષય છોડી શકતો નથી અને કમળ બિડાઈ જાય છે, ભમરો પુરાઈ જાય છે અને સવારે હાથી આવતા એ કમળની અંદરનો ભક્ષણ કરે છે અને એ પોતાનો જાન ગુમાવે છે. રસની અંદર કહે છે કે એ જાળ માછલાની જાળ છે એમાં એક ખાદ્ય પદાર્થ મૂક્યો છે, રસાસ્વાદને કારણે એ માછલું એમાં જાય છે અને કાંટામાં એ ભરાઈ જાય છે, એનો ગુમાવે છે. સ્પર્શને કારણે હાથી હાથણી જેવું સ્વરૂપ મૂકે છે, મોટા ખાડા ઉપર એ એનું ખોખું મૂકે છે પેટર્ન, અને હાથી સ્પર્શનો એનો એટલો બધો એનામાં ભોગ વૃત્તિ છે, એ હાથણીને મળવા દોડે છે અને ખાડામાં પડી અને કેદમાં પુરાય છે. જગતની અંદર ઇન્દ્રિયોના વિષયની નિર્બળતા જાણી અને સ્વીકારીઓએ એના પ્રકારના નુસ્ખા કર્યા છે કે કયા જીવને કેમ ભમાવવો, કયા જીવને કેમ ફસાવવો. આ એક એક ઇન્દ્રિયોના વિષયમાં રત રહેલા જીવો પણ પોતાનો જીવ ગુમાવે છે. તો પાંચ ઇન્દ્રિયોને વિષયોને જેને ખુલ્લા રાખ્યા છે એની શું દશા થાય, જ્ઞાની એમ કે છે. માટે ઇન્દ્રિયોના વિષયોના બારી બારણા બંધ રાખો. જ્યાં લાગે કે પ્રલોભન વધારે છે, આકર્ષણ વધારે છે, ત્યાં નિયમ લઈને જાઓ, કામ થઈ ગયું તમારું. તમે કહો કે આજ મારે નિયમ છે, વાત પૂરી થઈ ગઈ. કેટલા બધા આશરોથી બચાવી દે. એટલે જ્ઞાનીઓ કહે છે કે આ બધા જગતના જીવો જે કંઈ ફસાયા છે એ આશરોને કારણે છે. આશરો જો અટકાવી દે તો જીવને મોક્ષ પામવામાં કોઈ વાંધો નથી. કારણ કે જો નવા કર્મ ન બંધાય તો જૂનાનો નિકાલ તો થતો જ આવે છે, એ તો ઈચ્છે કે ન ઈચ્છે એ પણ નિવૃત્ત થાય જ છે. પણ તે સમયે આશ્રવ ચાલુ હોવાને કારણે ઓલું સંવર કામ કરતું નથી. સંવર, સંવરની ભાવનામાં જ્ઞાનીઓ કહે છે કે આશ્રવના જે જે દ્વાર છે, પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે ઉપર કહ્યા તે આશ્રવ દ્વાર અને પાપ પ્રણાલ એટલે એના ગરનાળા, એના છિદ્રો, એને સર્વ પ્રકારે રોકવા આવતા કર્મ સમૂહને અટકાવવા તે સંવર ભાવ કહેવાય છે. આ સંવર ભાવ પાપના જે છિદ્રો છે એને આવતા રોકવા. આ 57 દ્વારથી આવતા હોય તો 57 દ્વાર ઉપર 57 બૂચ મારી દેવાના, પ્લગ ઇટ. વેર ધેર ઇઝ એ લીકેજ તો વોટ શુડ બી ડન, પ્લગ ઇટ. જ્ઞાનીઓ કે છે સેલ ઇટ. તું સંસારી હોય તો પ્લગ કર, પણ જો તું સર્વસંગ પરિત્યાગી થઈ ગયો તો સીલ કર દે. આપણે જોયું છે ને કોઈ જગ્યાએ એવી દુર્ગંધ, કોઈ જગ્યાએ એવા પ્રવાહ નીકળે છે, કોઈ આ થાય છે, કૂવો એમ ગોળો થઈ ગયો તો શું કહે વૈજ્ઞાનિકો, સીલ ઇટ, હંમેશને માટે બંધ કરી દો એને, કે કોઈ જેથી કરીને કઈ ન થાય. કોઈ ટાઈમ બેરિંગ, ટાઈમ ફેક્ટર પ્રમાણે એને બંધ કરવા પડે કે સમય પ્રમાણે બંધ કરો. આપણે અત્યારે ઘરના હીટર બંધ કરી દીધા હોય ને અને સ્નોફોલ થાય તો શું થાય, ઓપન ઇટ, પણ પાછું કંઈક વધારે પ્રકારની ગરમી થવા માંડે તો ક્લોઝ ઇટ. આ વેન્ટિલેશન બધા રાખ્યા છે કે નહીં, એમ આ બધા વ્રત નિયમો વેન્ટિલેશન જ્ઞાની આપ્યા છે. ઉપયોગ શું કામ નથી કરતા આપણે, આપણને બચવા માટે આપ્યા છે. કે તને એમ થાય છે ને કે તું ક્યાંક જઈશ, હવે મને એમ થાય કે મારે પાર્ટીમાં જવું પડશે અને જઈશ એટલે બધા આશ્રવના 57 દ્વાર ખુલ્યા છે. હવે જઈશ એટલે મારે તો વ્યવહારની અપેક્ષાએ જવું છે ને, કે ભાઈ છૂટકો નથી, આખરે સંસારમાં રહું છું, સંબંધના જગતમાં જીવું છું, હજી કઈ સર્વસંગ પરિત્યાગ કર્યો નથી, એટલે કઈ આજને આજે હું મુનિપણાની વાત કરું એ કઈ મને શોભે નહીં. પણ જતી વખતે આપણે નક્કી કરવું કે કેટલા કેટલા ત્યાં પાવરફુલ હશે આશ્રવના દ્વાર, તો કે આટલા હશે તો એ આપણે પ્લગ મારીને જાઓ, પ્લગ મારીને જાઓ. પણ ત્યાં જઈને કહેવાનું કે જો ભાઈ તું જાણે છે મારાથી આ થઈ શકશે નહીં, આઈ હેવ પ્લગ ડિટ, મારે નિયમ છે, હું ચાર ચીજ લઉં છું, દસ ચીજ નથી વાપરતો અને ચાર લેવાની છે એટલે મારે તો આવી ગયા, રોટલી જોઈ, ભાત જોઈ, આ એકાદું શાક લઈ લઉં છું અને છાશ પીવાની મને ટેવ છે, વાત પૂરી થઈ ગઈ ને. શરીરને મળતો આહાર તો મળી જ રહે છે, પોષણ મળી જ રહે છે. પછી 57 પ્રકારની વાનગી છે ને એમાં આવી છે ને એમાં ભક્ષ્ય છે અભક્ષ્ય છે, આપણે શું કામ? આપણે બચી ગયા. આપણે દુનિયાની અત્યારે ફિકર કરીને ત્યારે ઉપદેશ દેવા બેસો, ઓલો પાર્ટીમાં છે ત્યારે આને ઉપદેશક થવું છે, ઉભો રહ્યા શું થાય શું થાય એ બધી માથાકૂટ મૂકી દેવી. આપણે આપણું સંભાળવું. આખા ગામની અંદર વરસાદ પડતો હોય, આપણે બચવું હોય તો આપણે છત્રી ઉગાડવી. આપણે રસ્તામાં કાંટા ઝાખરા બહુ છે તો તારા પગમાં જોડા પહેરી લઈને આવે, આખો રસ્તો આવો છે આવો છે આવે, એની એની આખો દી નિંદા કર્યા કર, એમાં કઈ તારું ઓળવાનું નથી. પગમાં તું જોડા પહેરી લે એટલે તારું કામ પૂરું થઈ ગયું, છત્રી તું ઉગાડ એટલે તું બચી ગયો, ઠંડી બહુ તને લાગતી હોય તો વિન્ડ બ્રેકર તું ચડાવી લે. પણ શિકાગો ઇઝ એ વિન્ડી સિટી, શિકાગો ઇઝ એ વિન્ડી સિટી, પણ એ સિટી બદલવાનું નથી અને એનો વિન્ડ બદલવાનો નથી. અને એ જે લેક છે એમાં 12 મહિના પ્રકૃતિ પ્રકૃતિનું કામ કર્યા કરે, તારે જવું પડે છે રહેવું પડે છે તો તારે શું કરવું? વિન્ડ બ્રેકર પહેરી લેલા, કામ પૂરું થઈ ગયું. તો જ્ઞાનીઓએ સંવરના વિન્ડ બ્રેકર આપ્યા છે તને, વ્રત નિયમ 12 વ્રત આપ્યા છે, આ પંચ સમિતિ 3 ગુપ્તી આ બધા એના વિન્ડ બ્રેકર છે. એ લગાવને, પ્લગિંગ કરને, સીલ કર. અને જીવને એ કઈ કરવું નથી. પરમ કૃપાળુ દેવે એ વાતને આપણે જે રોજ પત્ર બોલીએ છીએ ને 493 એની અંદર 6 પદના પત્રમાં કહ્યું છે. આપણે એમ થાય કે આ બધાથી કર્મબંધ થયા કરે, તો કૃપાળુદેવ કહે છે કે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું છે, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. આ જ્યારે 6 પદનો પત્ર વાંચીએ ને ત્યારે ભાવને બરાબર દ્રઢ કરવાનો છે કે તે કર્મનું ટળવાપણું છે. એમ સાહેબ છે કેવી રીતે? પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય, આપણા કષાય તો આપણે તરત ખ્યાલ આવે ને કે કયા કષાયની આપણી તીવ્રતા છે, ગુસ્સો મારાથી બહુ થઈ જાય, હવે કરવો ન જોઈએ, પણ રહેવાતું ઘરમાં પગ મૂકું ને પેલું પારો 7મા આસમાને ચડી જાય છે, કઈ ખબર નથી પડતી. તો કે છે કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, જો કદી કર્મબંધ, તો જ્ઞાનીઓએ સંવરના વિન્ડ બ્રેકર આપ્યા છે તને, વ્રત નિયમ 12 વ્રત આપ્યા છે, આ પંચ સમિતિ 3 ગુપ્તી આ બધા એના વિન્ડ બ્રેકર છે. એ લગાવને, પ્લગિંગ કરને, સીલ કર. અને જીવને એ કઈ કરવું નથી. પરમ કૃપાળુ દેવે એ વાતને આપણે જે રોજ પત્ર બોલીએ છીએ ને 493 એની અંદર 6 પદના પત્રમાં કહ્યું છે. આપણે એમ થાય કે આ બધાથી કર્મબંધ થયા કરે, તો કૃપાળુદેવ કહે છે કે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું છે, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. આ જ્યારે 6 પદનો પત્ર વાંચીએ ને ત્યારે ભાવને બરાબર દ્રઢ કરવાનો છે કે તે કર્મનું ટળવાપણું છે. એમ સાહેબ છે કેવી રીતે? પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય, આપણા કષાય તો આપણે તરત ખ્યાલ આવે ને કે કયા કષાયની આપણી તીવ્રતા છે, ગુસ્સો મારાથી બહુ થઈ જાય, હવે કરવો ન જોઈએ, પણ રહેવાતું ઘરમાં પગ મૂકું ને પેલું પારો 7મા આસમાને ચડી જાય છે, કઈ ખબર નથી પડતી. તો કે છે કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય કે સાહેબ અમે દેહધારી અને તમે છકાઈનું સ્વરૂપ આવું કીધું અને હવે આ કર્મબંધ વિના તો થાય જ નહીં, આહાર વિહાર તો બધું જોઈએ જ, તો કે આમ તો થયા જ કરે, આમ તો કોઈ માત્ર થયા કરે એમ જ હોય કે સાહેબ અમે દેહધારી અને તમે છકાઈનું સ્વરૂપ આવું કીધું અને હવે આ કર્મબંધ વિના તો થાય જ નહીં, આહાર વિહાર તો બધું જોઈએ જ, તો કે આમ તો થયા જ કરે, આનો તો કોઈ અંત જ ન આવે, આ કર્મનો તો કોઈ દી અંત જ ના આવે, થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. સમયે સમયે અનંતા કર્મ બાંધનાર જીવની નિવૃત્તિ કેવી થાય? પણ જ્ઞાની કહે છે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા, કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. અચ્છા પદનો પત્ર રોજ બોલવાનો અને કર્મ રોજ બાંધવાના, ઉપયોગ વિના એમ બંધાય તો ખરા, જ્ઞાની કહે છે. અને પછી પાછો પૂછે ભક્તિનું શું મહત્વ? ભાઈ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળી ક્રિયા છે આ, એનું સ્વરૂપ કૃપાણુદેવ ઓળખાયું. સ્વાધ્યાય આ જ્ઞાન કર્મબંધથી વિપરીત, દર્શન કર્મબંધથી વિપરીત, સંયમ કર્મબંધથી વિપરીત. જગતમાં જેમ આ 57 પ્રકારના સાધન છે એમ જ્ઞાનીઓએ આ પ્રકારના 10 લક્ષણી ધર્મ, અષ્ટ પ્રવચન માતા, 5 સમિતિ, 12 વ્રત, 11 પ્રતિમા, આ બધા કર્મબંધથી વિપરીત. સ્વાધ્યાય, ભક્તિ, ત્રિકાળ ભક્તિ કર્મબંધથી વિપરીત સાધન, પ્રતિક્રમણ, આલોચના 6 આવશ્યક કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા છે આ બધા. જ્ઞાનીઓએ જે ધર્મનું સ્વરૂપ આપ્યું છે તે કર્મબંધથી વિપરીત એવી જે ક્રિયાઓ છે એમાં ભાવનું પૂરણ કરીને આપ્યું છે અને કહ્યું છે કે આ સંવરના સાધન છે. આવો આ સાધનમાં જેટલો રહીશ એ કર્મબંધ શિથિલ થશે, મંદ થશે, ક્ષીણ થશે અને તે ક્ષય થવા યોગ્ય છે. આ થાય જ, ચૈતન્યની સત્તા હોય એટલે થાય. અજ્ઞાનની સત્તાથી જો બંધ થાય તો જ્ઞાનની સત્તાથી કંઈ થાય કે ન થાય? જીવને જ્ઞાનનું સામર્થ્ય લક્ષમાં આવતું નથી અને અજ્ઞાનના સામર્થ્ય ઉપર કુદાકુદ કર્યા કરે છે કર્મબંધથી વિપરીત. એવા સાધનોની અંદર જ્ઞાનીઓ કહે છે કે હે વિનય, આત્માઓને કહે છે કે અવ્રતનો સંયમ વડે નિરોધ કર, અસત્યના અભિનિવેશ અને આગ્રહરૂપ જે મિથ્યાત્વ થયું છે તેનો સમ્યક દર્શન વડે, સમ્યકત્વ વડે નિરોધ કર, ચિત્તની સ્થિરતા વડે આર્ત્ર અને રૌદ્ર એ બે માઠા ધ્યાનનો નિરોધ કર. વિષય, અવ્રત, મિથ્યાત્વ, દુર્ધ્યાન એ બધા આશ્રવના કારણો છે અને તેના પ્રતિપક્ષી કારણો સંયમ, દર્શન, સ્થિરતા તે છે, તેનાથી આશ્રવને દૂર કરી શકાય છે. અવ્રત, વિષય, પ્રમાદ, નાડું ચારિત્રથી બંધ કરી શકાય. ચારિત્ર એટલે વ્રત નિયમમાં આવવું તે. ક્રોધ, કસાય, ક્ષમા સંવરથી અટકાવી શકાય છે. માન આશ્રવ હોય તો મૃદુતા અથવા સંવરથી અટકાવી શકાય. માયા આશ્રવ હોય તો એને સરળ ચિત્તરૂપ સંવરથી રોધી શકાય. લોભ આશ્રવ હોય તો તેને સંતોષ અથવા સંવરથી રોધી શકાય. મનોયોગ એ મન ગુપ્તીથી અટકાવી શકાય. એટલું બધું મન વિચારે ચડે અને એટલું બધું મન ખોટા પરિણામ કરે, મન એ હિંસક પ્રવૃત્તિમાં જોડાય, કર્મ બંધાય કે ન બંધાય? બંધાય કે ન બંધાય? કાંઈ કરતા નથી, સામાયિકમાં જ બેઠો છે અને સામાયિકમાં બેઠા બેઠા કહે છે, ઓલાની નિંદા કરે છે, અવર્ણવાદ કરે છે, માઠા ભાવ કરે છે, એ ત્યારે કર્મ બંધાય કે ન બંધાય? પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉગ્ર ધ્યાનની અંદર સ્થિત હતા અને મહારાજા શ્રેણીકની સવારે નીકળી અને જ્યાં એને પ્રસન્નચંદ રાજર્ષિનું આવું રૂપ જોયું, ઓહો કયો સર્ગ! ધ્યાનની અંદર ઉગ્ર તપશ્ચર્યામાં લીન આ પ્રસન્નચંદ રાજર્ષિનો આત્મા, શ્રેણીકને ઘણો પ્રમોદ ભાવ થયો અને એ ભગવાન મહાવીરના દર્શને જતા હતા ત્યારે એને ભગવાન મહાવીરને પૂછ્યું કે પ્રભુ, અત્યારે આ પ્રસન્નચંદ રાજર્ષિનો દેહ છૂટી જાય તો કઈ ગતિ થાય? તો કે એ તો સાતમી નરકે જાય. શ્રેણીકને એમ થયું કે ભગવાને મારું વચન કદાચ સાંભળ્યું નહીં હોય, એટલે એને ફરીથી પૂછ્યું કે પ્રભુ, હું પ્રસન્નચંદ્ર રાજર્ષિની વાત કરું છું, જે કૌશિક ધ્યાને ઉભા છે એની, એનો દેહ અત્યારે છૂટી જાય તો એને કઈ ગતિ પ્રાપ્ત થાય? તો કે સદગતિ. હવે સાચું સાંભળ્યું એમ અને એમ થાય. પણ પાછા વિનિત છે મહારાજ, શ્રેણીકનો જીવ છો. એને કહ્યું કે પ્રભુ, આપના મારા પ્રશ્નના એક જ પ્રશ્નના બે જવાબમાં આ ભેદ કેમ? કૃપા કરીને સમજાવશો. જુઓ, આ સમજવાનું છે બધું. આપણે હોય તો એ સાંભળ્યું, કઈ ને ખબર નથી, હું જાણું ને બધું. જરાય ધીરજ નહીં, જરાય ધીરજ નહીં, કોઈની પાસે સમજવાની ધીરજ નહીં. કારણ કે સમજાવવાનો ઉભરો એટલો બધો છે, આફરો ચડ્યો, ઓલા જોર છે ને, ખાણ ખાય. પછી કોક દી મીઠા શેડીને આઠા ખાય ને, તે દી એને ખૂબ ખાય અને ખૂબ ચાય, પછી વાગોડવાની બદલે શું થાય, એને આફરો ચડે. અને આફરો ચડે ને, એની જો ઉપાય ન થાય ને તો મરી જાય હોય. એમ આ જીવને ઘણીવાર આવું ક્યાંકથી બે ચાર ચોપડી વાંચી આવ્યો, કોક દી બે ચાર પ્રવચન સાંભળી આવ્યો અને બે ચાર વાત જાણી લીધી, એટલે એનો શું ચડે? આફરો ચડે. અને ધરાહાર કોકને કઈ તઈ છૂટકો થાય ને તો હોદરી રો વળે એને. પચાવી શકતો નથી, ઝીલી શકતો નથી. નો ડેપ્થ ઇન ધ લાઈફ. ક્યાં છે પરિપક્વતા? વસ્તુ જાણીએ છીએ, અનેક દ્રષ્ટિથી વિચારીએ, અનેકાંત માર્ગમાં છીએ. મારું તે જ સાચું નહીં, અન્યનું પણ સાચું હોઈ શકે છે. સત્યને મારે પકડવું છે, સત્યનો સરવાળો કરીએ તો પૂર્ણ સત્યની ઉપલબ્ધિ થાય. મારામાંથી મારે ટસ્તી મસ્ત થવું નથી, એનું અજ્ઞાન કદી ટળે? અને હું તો અજ્ઞાની છદમસ્ત જીવ છું, સત્યના દ્વાર તો ખુલ્લા રાખવા પડે. પણ અહીંયા એ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ભગવાનને પૂછ્યું, ભેજ શું? ભગવાન એને કહ્યું કે તે જ્યારે મને પહેલો પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રસન્નચંદ રાજર્ષિને ત્યાર પહેલા તો તારા પછી ઓલા દુર્મુખ અને સુમુખ આવ્યા. એ દુર્મુખ અને સુમુખ નામના બે સેનાની બોલાએ કીધું કે આ હા, શું રાજા તપ કરે છે? તો કે શું ધૂળ તપ કરે છે, મૂર્ખો છે. એને તો પોતનપુરના રાજ ઉપર આ બાળ રાજાને બેહાડીને નીકળી ગયો છે અને પરદેશી રાજાએ હુમલો કર્યો છે અને એના સેનાપતિઓ બધા ફૂટી ગયા છે અને આ બધું લૂંટાઈ રહ્યું છે નગર. આવો શું ધર્મિષ્ઠ ધર્મનો પુતળો નીકળ્યો છે અને હમણાં કુંવરને મારી નાખશે અને આ રાણીઓને અપહરણ કરી જશે અને પ્રજા ત્રાહી ત્રાહીમાં પકારશે. આ ઓલા એ સાંભળ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ, મનના પરિણામ ડગી ગયા, ચડ વિચાર થયા. ઉભા છે કૌશકમાં અને વિચાર કરે છે કે સમજેશે શું સેનાપતિ, બધાને ટેકાણે લાવી દો. એ સામો એ રાજ ઉપર ચડે છે એટલે શું આ કઈ બાપનું રાજ છે? એને હમણાં ઠેકાણે કરવું ને, યુદ્ધે ચડી ગયા. એ તો એ યુદ્ધમાં ચડી ગયા, મારા મારી કાપા કાપી, અને આ કરું અને આ કરું અને આ સજા કરું, આ કરું તે કરું, અને પછી બધા શસ્ત્રો માટે ખૂટી પડ્યા. શસ્ત્ર ખૂટવા માટે એમ થયું કે મારા માથાના મુગટથી પણ આને મારી નાખું. એક જણા એના ઉપર ઘા માર્યો અને માથે મુગટ ઉપર જ્યાં હાથ લીધો ત્યાં ખબર પડે કે પંચમુષ્ટિ લોચ. ઓહો હો, રાજર્ષિ સાવધાન થઈ ગયા. તરત જ ક્ષણાર્ધની અંદર મનના પરિણામોને સ્થિર કરી દીધા કે હું શું, મારે શું. જેમ નમી રાજર્ષિની વાત હતી કે હવે પોતનપુર બળે તો પોતનપુર જાણે, એ કઈ મારું નથી. અને મુનિ પોતાના સ્વભાવની અંદર સ્થિર થયા. હે રાજન, તે જ્યારે બીજી વાર પૂછ્યું ત્યારે મુનિએ સ્વસ્થતા ધારણ કરી લીધી હતી. જો પહેલી વાર પૂછ્યું ત્યારે જો મૈરા હોત તો પ્રસન્નચંદ્ર રાજર્ષિ નરકમાં જાત, અને અત્યારે જે પૂછ્યું ત્યાં સુધીમાં તો રાજર્ષિએ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે, હવે આની સદગતિ થશે. આ વિતરાગનો ન્યાય, આ મનના પરિણામ, મનોગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી, એક શબ્દ જો બોલાઈ જાય વચનગુપ્તીથી ઉતાવળે કેટલા કર્મ બંધાય. દ્રૌપદીના એક વચનથી મહાભારત રચાઈ ગયું, હિંસાનું તાંડવ રચાઈ ગયું. આંધળાના તો આંધળા જ હોય ને, વચન ગુપ્તી હોય તો આમ ન બોલાય. એક પણ શબ્દ તોડી તોડીને બોલવો, વિચારીને બોલવો, વિવેકપૂર્વક બોલવો, અપેક્ષાએ બોલવો, સમજીને બોલવો. ન બોલાય તો એમાં કાંઈ વાંધો નહીં, દુનિયાનું કાંઈ અહિત નહીં થાય, પણ બોલાવાથી તો ઘણું જ અહિત થઈ જશે. માટે અજ્ઞાનીએ તો મૂંગા મરવું ઝારું, બોલવા કરતા આપણે બોલવાનું જ્ઞાનીઓને સોંપી દેવું કે ભાઈ આપનું કામ છે પ્રભુ, અમારું કામ નથી. ઘણાને તેમ થાય કે મને ચાન્સ નો આપ્યો, સારું એટલો બચી ગયો તું, તને ચાન્સ મળ્યો હોત તો તારા પરિણામની ધારા ક્યાંની ક્યાંય હોય. તો મને ભક્તિનો ચાન્સ મળે અને મારા મનમાં એમ કે હું કેવું સારું ગાઉં છું તો મને આશ્રવ થાય કે સંવર થાય. આપણે બહુ પ્રમાણિકતાપૂર્વક વિચારીએ, જો મને એમ થાય કે વટ પડી ગયો ને આપણો આજ તો, અને એમાં ચાર જણાએ જો કીધું હોય કે આજ તો જલસો કરાવ્યો, તમે જલસો કરવા આવ્યો છો, આ એન્ટરટેનમેન્ટનો વર્ગ હતો પર્યુષણમાં. વેધર યુ લાઈક ઓર ડિસલાઈક, હુ કેર્સ ફોર યુ, આ માર્ગ છે સત્ય, તને ગમે કે ન ગમે અહીંયા બેસ, તારા પરિણામને શાંત કર, સ્વભાવમાં આવ, અને બહારના લૌકિક જે કાંઈ આ ભાવ છે એનાથી તું એને પ્લગ કર, એ જ તારો ટેસ્ટ છે. એટલે અહીંયા કહે છે કે મનોયોગ મનોગુપ્તિથી અટકાવી શકાય, વચનયોગ વચનગુપ્તિથી અટકાવી શકાય, કાયયોગ કાય ગુપ્તિથી અટકાવી શકાય. હે સંસાર સમુદ્ર તરવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓ, તમે આશ્રવને રોધો, સંવરને આદરો, સંયમ આરાધો, સમ્યક દર્શન સેવો, મનને સ્થિર રાખો, ક્ષમા નમ્રતા સરળતા અને સંતોષને ધારણ કરો, મન વચન કાયાની ત્રણ ગુપ્તિ ત્રણ શુદ્ધ યોગને આદરો. જ્ઞાનીઓ તો કહે છે કે આને બચવા માટે થઈ અને મનને મારી નાખો તમે પહેલા વહેલા, કારણ કે દુર્ધ્યાનનું કારણ જો કોઈ હોય તો કયું છે? મન છે. માટે એ મનને આ શિવ સુખનું સાધન છે એને તમે આરાધો. અહીંયા કહ્યું છે કે કષાયોની અંદર અનંતાનુબંધીનું જે કારણ છે એ ચાર કષાયોમાં ક્રોધ છે એ પ્રીતિનો નાશ કરે છે. માટે ક્રોધની સામે પ્રતિપક્ષ ભાવ કયો છે? ક્ષમા. તો ક્ષમા ભાવનું ચિંતન કરો એ ઉપશમ ભાવ વધારે છે. માન છે એ વિનયનો નાશ કરે છે. તો માનનો પ્રતિપક્ષી ભાવ કયો છે? તો કે છે નમ્રતા. એ માર્દવ ભાવ જીવનની અંદર એને ખૂબ દીનતા જેને કહીએ. પરમ કૃપાળુ દેવે 254માં મુમુક્ષુતા આવ્યા પછી પણ જીવને રોકાવાના ત્રણ કારણ કયા, એમાં પરમ દૈન્યની આચ્છાએ એક કારણ કહ્યું, જગતના જીવો પ્રત્યે દાસાનો દાસ ભાવ આવે, પરમ દૈન્ય, આ માર્દવતા છે. માયા કસાય છે એનાથી મૈત્રીનો નાશ થાય, કોઈ આપણો વિશ્વાસ ન કરે, હંમેશા એ અવડહવડ જ કરતો હોય, કીએ કાંઈ બોલે કાંઈ કરે કાંઈ, એવો ખટપટીયો અને એવો માયાવી. તો કે છે એ માયાના આશ્રવથી શું થાય છે? તો કે મૈત્રીનો નાશ થાય. કોઈ જીવ આની મૈત્રી ન કરે, આનો ભરોસો કોઈ ન કરે, એની વાત કોઈ માની ન લીએ. ઓલવેઝ ઇટ ઇઝ ટુ બી ટેકન એટ અ ડિસ્કાઉન્ટ વેલ્યુ. એ જે કહેવત એવું કે તું 50% તો કાઢી જ નાખ, જો આપણી વેલ્યુ જોઈ. કોક વાત કરે તો કે એની વાત માની, એ તાર સાંભળવી જ નહીં, હોય 100% આપણું બાદ બાકી. માયા છે એની મૈત્રીનો નાશ થાય, એની સામે સરળતા છે. એ આર્જવ ભાવ એકદમ નિખાલસપણું, કેવી આર્જવતા હોય, કોઈ પણ વસ્તુ સાચી દેખાય એટલે એનો તર્ક સ્વીકાર કરે. એ ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરના સમોવસણમાં ગયા આ વખતે ભારતના, એ તો મહાન વેદાંત શિરોમણી પ્રકાંડ પંડિત હિમાલય જેવા મહાન પંડતા, એવી એનું તો વ્યક્તિત્વ હતું. આવો સરસ્વતીના અવતાર જેવા જ્યારે જાય છે અને ભગવાન મહાવીરજીને કહે છે કે હે ઇન્દ્રભૂતિ, તું આખા જગતને જ્ઞાનનો ઉપદેશ આપે છે પણ તને જીવ છે કે નહીં એની શંકા તને છે. દીવો આખા જગતને અજવાળે પણ એની નીચે અંધારું હોય, મશાલ દુનિયાને રાહ બતાવે પણ મશાલચી અંધારામાં હોય, કેમ કે એની છાયામાં આવી જાય, એ ન દેખાય. એમ કહે છે કે તમને હે ઇન્દ્રભૂતિ આ શંકા છે પણ તમે જે કાંઈ આ શુભ ક્રિયાકાંડ કરાવો છો અને પરલોકની ક્રિયાઓ કરાવો છો તો પરલોકમાં આ એ ફળનું ભોગવવા માટે જીવ કયો જશે? આ કે બીજો, એનું ફળ કોણ ભોગવશે? હવે આની પાસેનો ગુણ હતો, આટલું જ્ઞાન હતું, એ તો વેદાંતી પંડિત હતા પણ છતાં ઇન્દ્રભૂતિએ ત્યારે જ ભગવાનની પાસે નમોત્થુણમ અરિહંતાણમ આયગરણમ તિથેનમ, પ્રભુ તમને અમારા નમસ્કાર છે, અને ત્યાં શિષ્યત્વ ગ્રહણ કરે છે. આ ખ્યાલ આવે છે સરળતાનો એક સ્વભાવ. એણે આ લઘુરાજ સ્વામીને
ભવસાગરથી પાર કરી દીધા. એને યાદ ન રહ્યું કે હું ઉંમરમાં મોટો છું, મેં મુનિવ્રત ધારણ કર્યું છે, મેં વેશ ધારણ કર્યો છે, મારા હાથમાં વિતરાગ શાસનના ઓઘોને મુપત્તિ છે, અને આ તો વણિક વેશે મારી સામે ઊભા છે. 22 વર્ષના યુવાન, અને એ રાયચંદભાઈ જ્યારે કહે છે ત્યારે સામે એની સામે સર્વસમર્પણ. કેટલી સરળતા, કેવી સરળતા સૌભાગની. 44 વર્ષ મોટા સૌભાગભાઈ, અભ્યાસુ શાસ્ત્રના, અને છતાં પણ એ મોરબીની દુકાનની અંદર આટલી નાની વયની અંદર એની જ્ઞાન દેવા માટે કંઈ આવ્યા છે. પિતાએ કહ્યું છે એ બધું વારસો દેવા, અને જીવે છે તો ચકાચોન બળે છે, પણ ત્યાં જ નમસ્કાર કરે છે. જે જીવોમાં સરળતા નથી એ સતની સમીપ જશે, પણ ક્યારેય સતને પામી નહીં શકે. સતને પામવામાં સરળતા જોઈએ. જેટલા જેટલા પ્રમાણમાં સતની ઉપલબ્ધિ થાય એટલું સરળતાપૂર્વક સ્વીકારવું જોઈએ. જડતા ન રાખવી જોઈએ. બધી વસ્તુમાં જડતા રાખીને બેઠા રહીએ કે ના મારી ખીલી કહે નહીં, તો એ કોઈ દી પામે નહીં. એટલે અહીંયા કહ્યું છે કે માયા છે એની સામે સરળતા જોઈએ, અને લોભ છે એ સર્વગુણનો નાશ કરે છે. જ્ઞાનીએ સરસ કીધું છે કે ક્રોધ છે એ પ્રીતિનો નાશ કરે, માન છે એ વિનયનો નાશ કરે, માયા છે એ મૈત્રીનો નાશ કરે. તો સાહેબ લોભ કેનો નાશ કરે? તો કે સર્વગુણનો. લોભીઓ હોય એની આગળ એકે ગુણ ટકે નહીં. એ વસ્તુ જેને લોભ થયો છે એ પેદા કરવા દુનિયાનું ગમે તે પ્રકારનું અપકૃત્ય કરતા અચકાશે નહીં, અધમમાં અધમ કૃત્ય કરશે. કેમ કે એકે ગુણ એ લોભીઓ આગળ રખવાના, બધા ગુણનો નાશ કરે. માટે કહ્યું છે કે એનો પ્રતિપક્ષી ભાવ કયો છે? સંતોષ. અને સંતોષથી જીવનમાં નિરીહતાનું પદ આવે છે. નિરીહતા એટલે જેને ઈચ્છાનો અંશ માત્ર નથી, જે છે તેનાથી સ્વતંતુષ્ટ, પોતાના ઉદયના આધીન, પોતાના પ્રારબ્ધ આધીન, જેવું પ્રકારનું જીવન છે તેનો સ્વીકાર છે મને. સંયોગોનો સ્વીકાર, એનો પ્રતિકાર નહીં. એ સારા છે તોય સ્વીકાર, અને ખરાબ છે તોય સ્વીકાર, અનુકૂળતા છે તોય સ્વીકાર, પ્રતિકૂળતા છે તોય સ્વીકાર. એક્સેપ્ટ એઝ વોટ ઇટ ઇઝ, એ જેમ છે તેમ મને માન્ય છે. આવું નિરીહપણું જીવનની અંદર આવે છે. આ સંવરના જ્ઞાનીઓએ કહ્યા છે. આપણી ત્રીજી ભાવના છે એ તપની છે, નિર્જરા ભાવના છે. આ નિર્જરા ભાવનામાં કૃપાળુદેવ કહે છે, દ્વાદશ પ્રકારના તપ વડે કરી કર્મ ઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના 12 પ્રકારમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર પ્રકાર છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયિક ક્લેશ અને સંલિનતા એ 6 બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ 6 અભ્યંતર તપ છે. નિર્જરા 2 પ્રકારે છે, એક અકામ અને એક સકામ. એ નિર્જરા ભાવના, એ આપણને નિર્જરા ભાવનાની અંદર કહ્યું. જ્ઞાનીઓએ કહ્યું કે સાહેબ, આશ્રવથી કર્મ બંધાય છે, સંવરથી કર્મ રોકાય છે, પણ એ આશ્રવ તો હવે અત્યારે હું ઓળખું અને અત્યારે સંવરને આરાધું, તો અત્યારે નવા કર્મને આવતા રોકું, પણ ઓલી મૂડી છે એનું શું કરવું? અનાદિના અનંતના પરિભ્રમણમાં એટલા બધા સંચિત કરીને આવ્યો છું, આ સ્ટોક ખૂટે એમ? આ સ્ટોક કેવી રીતે બાપા ખલાસ કેવી રીતે કરવો? અને આ સ્ટોકને ખલાસ કરવા જાઉં તો મારે જન્મના જન્મારા લેવા પડે, કારણ કે આ એક જન્મની પૂંજી નથી. આ મારી પૂંજી કેટલી છે? જન્મો, અનંત જન્મોની પૂંજી લઈને આવ્યો છું. અને આ પૂંજીમાં શુભ વધારે છે કે અશુભ? તો ઠીક, પાછું આપણે પાછું ભ્રાંતિ નથી ને, કે તો ભોગવી લો એમ. જો શુભ વધારે હોય તો એની નિર્જરા કરવાની જરૂર, મનમાં એવો ભાવ આવી જાય, વાપરી લેવા દે ને હવે, પછી ત્યાગ કરશું બધું. જ્ઞાની કે છે, ભાઈ એ બધી બંધન કર્મ બંધ શુભ હોય કે અશુભ હોય, અનંત કાળ આ શુભાશુભ વેદવામાં અને છેદવામાં ગયો છે, અને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ બંનેનો મોહ છોડી દેજે. કદાચ સંચિત કરેલા કર્મમાં શુભ પડ્યા હોય તો એને છોડી દેજે, અશુભ હોય એને સાહેબ કેમ છોડવા? આ પુરાણી પૂંજીથી મુક્ત કેમ થવું? આ બાંધી લીધા છે અજ્ઞાન ભાવે, ખબર નહોતી, તમારો મને યોગ નહોતો થયો અને ત્યારે આ બધું બંધાઈ ગયું, એટલા બધા કર્મો બાંધીને આવ્યો છું, હવે શું કરવું? જ્ઞાનીઓ તો માર્ગ આપ્યા છે, તારી આજની ભૂલ માટે નહીં, તારી અનાદિની ભૂલનો પણ અમારી પાસે ઉપાય છે. કઈ વાંધો નહીં, નિર્જના નામની ભાવના હવે અમે તને કહીએ છીએ કે જે ભાવના અત્યારે તું કર્મબંધના આશ્રવોથી તો દૂર રહે, પણ ભૂતકાળમાં અજ્ઞાનવશ, મોહવશ, પ્રમાદવશ જે બાંધા છે એને નાશ કરવા માટે નિર્જરા ભાવનાને તું ભાવવાનું શરૂ કર. અને એ નિર્જરા 12 ભેદે જ્ઞાનીઓએ કીધી, તપના 12 પ્રકાર કયા, અને એ તપ અભ્યંતર તપ અને બાહ્ય તપ એ બે પ્રકારનું એમણે કહ્યું છે. એ તપ કેવો છે? એ જ્ઞાની કે છે અગ્નિ જેવો છે. આકરો અગ્નિ સોનાનું પવિત્ર સ્વરૂપ પ્રગટ કરે. જેમ જેમ એ સોનામાં કર્મરૂપી એટલે રજ હોય મેલરૂપી, એ રજને એને પેલા સોનાને એસિડ આપો, કાપો, ત્રસ, કસ એ બધા એના પ્રમાણ છે, પણ આખરે સોનાને શુદ્ધ કરવું હોય તો શું કરવું પડે? ભઠ્ઠીમાં તપાવવું પડે, એનું શોધ કરવો પડે. અને એ અગ્નિને અંદર ભયંકર અગ્નિમાં જ્યારે એને ઉત્કૃષ્ટ અગ્નિમાં તપાવે ત્યારે એની અંદરના બાકીના જેટલા પદાર્થો છે મેલ, એ કોઈની તાકાત નથી, બધા પરમાણુઓ બળીને ભસ્મ થઈ જાય, પણ સોનાના શુદ્ધ પરમાણુઓની તાકાત એવી છે કે અગ્નિની સામે પણ પોતાનો સ્વભાવ સાચવી રાખે છે. એટલે અગ્નિ સોનાને શુદ્ધ કરવા માટેનો એક પ્રયોગ એ અગ્નિનો પ્રયોગ છે. આ તપ છે એ અગ્નિ જેવું છે. આ અગ્નિની અંદર આત્મા સિવાયના જેટલા પુદગળ પરમાણુઓ છે આ જગતના એ બધા બળીને ભસ્મ થઈ જાય. એક એને અગ્નિ જેવો કીધો છે, બીજો એને વાયરા જેવો કીધો છે કે વાયરો હોય એ વાય ત્યારે ઢગલે ઢગલા ખેડકા હોય પણ બધા ઉડી જાય. ખેતરમાં ધાન્યના ઢગલા હોય અને પવન આવે ત્યારે શું કહે? મરણા. આ ઢગલા કર્યા છે પણ વાયરો આવ્યો, વાયરો આવ્યો એટલે તલ તલની જગ્યાએ ને ઓલું મગફળી મગફળીની જગ્યાએ ડુંડા જાર ક્યાંય બધું ઉડે. એમ આવું આ કર્મના ઢગલા છે, પૂંજે પૂંજ કર્યા છે, અને જો તપનો વાયરો આવ્યો તો આ બધાને વેર વિખેર કરી દેશે. એ તપના ભેદ છે. પેલું અનશન બાહ્ય તપ. અનશનને કહે છે ભોજનનો ત્યાગ, ઉપવાસ, છઠ, એકાસણા, આયન બિલ, માસ ખમણ વગેરે બધા તપ છે. એ પહેલું તપ છે અનશન. બીજું કહ્યું છે ઉણોદરી, ઓછું જમવું, ખાવું જોઈએ તેના કરતા ઓછા કોળિયા લેવા, એ પણ તપનો પ્રકાર છે બીજું તપ. ત્રીજું તપ વૃત્તિ હ્રાસ, વૃત્તિ સંક્ષેપ, ખાનપાન, સ્વાદિષ્ટ ભોજન પ્રતિ વૃત્તિ જતી અટકાવવી, ઓછી કરવી, સંક્ષેપ કરવો. આપણે વાત કરીને કે કોઈને ત્યાં 33 જાતના પકવાન હોય તો આપણે કંઈક મારે એક જ ખપે છે, એને 32 જાતના શાક હોય તો આપણે કંઈક એક ખપે છે. દ્રવ્ય સંક્ષેપ કરવો, વૃત્તિને સંક્ષેપવી, સમેટવી, ઓપન નહીં રાખવી. રસ પરિહાર, રસ ગારવનો ત્યજવો, સ્વાદિયા ન થવું, આ સરસ છે આ નિરસ છે એવી બુદ્ધિ કર્યા વિના ભોજન કરવું. જો આ રસ પરિહાર, આ સરસ છે અને આ નિરસ છે એવી બુદ્ધિ કર્યા વિના ભોજન કરવું. જે આવ્યું છે તે છે, એ સરસ હોય તોય ખાવું છે, એ નિરસ હોય તોય ખાવું છે, ઈચ્છા હોય તો ખાવું, ન ખાવું હોય તો મૂકી દેવું, મરી નથી જવાના કોઈ. આ દુનિયામાં ભૂખથી ઓછા મર્યા છે, ખાઈને વધારે મર્યા છે. જેટલા રોગિષ્ટ થયા છે એ તો બધા ખાઈને જ થયા છે. આહાર એ જ રોગનું કારણ છે, કારણ કે વિવેક વિનાનો આહાર, સત્વ વિનાનો આહાર, શુદ્ધિ વિનાનો આહાર, પથ્ય વિનાનો આહાર, આ આહાર એનાથી જ શરીરમાં રોગનો જન્મ થાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે રસગારવનો ત્યાગ કરો. ઘણીવાર એના માટે તો આપણે કહ્યું છે કે આ દહીં, દૂધ, મધ, માખણ, આ પ્રકારના મિષ્ટાન, આ બધા વિગઈ કહેવાય, ઘી, તેલ, એમાંથી એક એક વિગઈનો ત્યાગ કરીને નિરસ ભોજનનો અનુભવ કરવો. આયંબિલ છે એ આ રસ પરિહારનું વ્રત છે, કે આયંબિલનું ભોજન જો આપણને ફાવી જાય તો એનાથી પણ શરીર ટકે કે ન ટકે? તો કે ટકે. અને એની અંદર આવી પ્રકારનો એકેય વિગઈ રસ એની અંદર હોતા નથી. સંલિનતા, અંગો પાંગ સંકોચીને સુવું, આ તપ કીધું છો. કાય સંલિનતા તપ છે,
આમ પથ્થરો પાથરીને બેઠો હોય, ચાર જણાને રોકે, કોઈને આવવા ન દે, એ હુતો હોય તો એ બાજુમાં કોઈ હોય ના કે નહીં. કાય સન લેતા અંગો પાંગ સંકોચીને સુવું, એક જ આસને બેસી રહેવું, આસનનો જય કરવો, હાલતા ને ચાલતા પગ લાંબા કર્યા ને આમ કર્યા ને વળી આમ અઢેલી ને બેઠો, થોડીક વાર આ ટાટીયો ઊંચો કર્યો, થોડીક વાર આ કર્યો, એ 1.5 કલાકમાં તો એને જેટલી જો રીલ મૂકી દીધો ને તો ફોટા સરસ આવે, રનિંગ કેમેરો મૂકી દેવો જોઈએ. પછી એને કે તમારી સ્ટ્રીપ કાઢી દઈએ, ઓલા MRI માં કાઢી દઈએ છે, સોનોગ્રાફી ને એમાં લેવા જાય ને ત્યારે આ ફંક્શન કાર્ડિયાકમાં કાઢી દઈએ, કે ક્ષણે ક્ષણે તારા હાર્ટના ધબકારા જોવા જ તારે, એમ બધું કાઢી દઈએ છે. એમ આપણું જોવું જોઈએ કે 1.5 કલાકની ભક્તિમાં આપણી કાયની દશા શું હતી. મુનિઓ તો એક પડખે સુવે ને તો સવારે એ જ પડખે ઉઠે. અમારે એક મુમુક્ષુ હતા, એ ચરોડો લઈને સુવે, અને એનું આપણે નજરે જોયેલું છે એટલે કહું છું ઉદાહરણમાં. કદાચ રાત્રે એ પડખું ફેરવવાનું થાય ને તો એ ઊંઘમાં ને ઊંઘમાં એ પેલા ચરોડાથી આમ કરીને પછી પડખું ફરીને સુઈ જાય. એને એને હું ચરોડો ફેરવું છું, ઓઘો ફેરવું, એવું ભાન એને ત્યાં હોય. આટલી બધી એને આ ભાવને દ્રઢ કર્યો છે. જો ઊંઘમાં એ જૈણા રાખે છે તો આપણે ઊંઘમાં કર્મ નહીં બાંધતા હોય તો ઠીક. પાછું ઘણા પૂછ્યો કે સાહેબ હુતા હોય ત્યારે તો કર્મ નથી બંધાતા ને? કર્મ તો બંધાય જ છે, કારણ કે તારો મનોવ્યાપાર ત્યારે ચાલુ જ છે. અને આપણા મનોવ્યાપારમાં શું હોય, ધર્મ હોય કે અધર્મ હોય, પછી શું થાય, કર્મ કેવા બંધાય? તો ત્યારે પણ બંધાય છે. તો આ કે છે સંલીનતા, કાયની સંલીનતાનો એટલો ઉપયોગ રાખે કે મારે કાયાની હલનચલન, હાલતો ધબધબ કરતો હાલ, ભાઈ શાંતિથી ચાલ ને. આ ઓલો નીચે વાળો કેવા આવે કે ભાઈ શાંતિ રાખીશ તું? ચાલવાની અંદર પણ કે છે ઉપયોગ રાખ. કૃપાળુ દેવ સ્ટેશન ઉપર, આણંદના સ્ટેશન ઉપર ચાલતા હતા. એક યુરોપિયન ત્યારે ત્યાં પ્રવાસ કરતો હતો, કઈ આણંદમાં કે ક્યાંક આવ્યો હશે. એ કઈ ઓળખે નહીં આ શ્રીમદ રાજચંદ્રને, આ કોઈ તત્વજ્ઞાની ને મહાપુરુષ છે એવું કઈ નહીં. પણ એને ઓલા સ્ટેશન માસ્તરને બોલાવીને કીધું કે આ કોણ છે, આ કોણ છે એને કીધું. તો ઓલા માસ્તરને ખબર હતી કે આ તો હંમેશા આવે છે આણંદ સ્ટેશને, ને પછી એ ખંભાત તરફ એ ગાડીમાં જતા હોય. તો કે એ તો મુંબઈના કોઈ વેપારી છે અને કોઈ આત્મજ્ઞાની હોય એટલે કે સાધના કરવા કે આ બાજુ મન બગડાવવામાં ચરોતરના પ્રદેશમાં જાય છે, કે આમ તો વેપારી છે. તો ત્યારે એને કોમેન્ટ કરી, એની નોંધમાં લખાયેલું છે, એને કહ્યું કે આ કોઈ જબરજસ્ત મહાપુરુષ લાગે છે. સેના ઉપરથી એને કીધું? ચાલ ઉપરથી. ધીરી ગંભીર ચાલ એની, એની ચાલમાં પણ એનું સત્પુરુત્વ, સત્પુરુષત્વ ઝળકી ઉઠે. એની ચાલમાં, એના વચનમાં, એની આંખમાં સત્પુરુષોની પ્રત્યેક ચેષ્ટાઓનું અવલોકન કરવું. 172 અને પૂછે આમાં કઈ ચેષ્ટા ક્યાં આવી? કઈ ખબર શું ચેષ્ટા, શું વાત. કૃપાળુદેવ હાથ કેવી રીતે ધોતા, જ્ઞાનીઓ ચાલે કેવી રીતે, જ્ઞાનીઓ ભોજન કેવી રીતે લીએ, જ્ઞાનીઓ આહાર કેવી રીતે કરે, જ્ઞાનીઓ સુવે કેવી રીતે. એમ ભગવાન મહાવીરની ચર્યા, કોઈના ચરિત્રો જોઈએ ત્યારે એમના તન મન વચનના યોગ, એની પ્રવૃત્તિ કેવી છે. અષ્ટ પ્રવચન માતા યુક્ત, જે પેલું આપણે તો પદ બનાવ્યું છે ને, કે જતી હતી હું વાટમાં, સદગુરુ મળ્યા સાથમાં, પંચ સમિતિ જોઈને હું થંભી ગઈ, થંભી ગઈ. એક મોક્ષ પદ બનાવ્યું છે, એને કૃપાળુ દેવનું દર્શન થાય છે. એની ચાલ, એની બધા આવા આવા જુદા જુદા એની અંદર મૂક્યા છે. ઓહો, અષ્ટ પ્રવચન સમિતિના સાક્ષાત અવતાર સમા જાણે પુરુષ જાય છે. અને કે છે આને જોઈને હું તો થંભી ગયા. આવું તો સત્પુરુષોનું ચરિત્ર, કાય સંલીનતા, આ તપ છે. આપણને એમ થાય કે મને મારાથી ઉપવાસ ના થાય, તારાથી ઉપવાસ ન થાય પણ તારાથી કાય સંલીનતા થાય. કાયા ક્લેશ, કાયાની કસોટી કરવી, કાયાને ક્લેશ આપવો, લોચ કરવા, ઉઘાડે પગે ચાલવું, અનેક પ્રકારના શીત અને ઉષ્ણ પરિસરને સહન કરવા, જ્ઞાનીઓ આવા અનુભવની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તાવે છે કે મારો દેહાધ્યાસ છૂટે છે કે નથી છૂટતો, છૂટી શકે છે. કોઈ કોઈ વાર એવી રીતે આવા પરિસહનું પ્રમાણ વધી જાય, કોઈ વાર ક્ષુધાનું પ્રમાણ વધે, કોઈ વાર તૃષાનું વધે, કોઈ વાર ઉષ્ણતા વધે, કોઈ વાર શીતનું પ્રમાણ વધે, તે સમયે એ કાયાની તાવણી કરે છે. એ તપ છે કાય ક્લેશ નામનું. જાતે જ પોતાના દુઃખોને, એવા દુઃખોને સહન કરવા સમભાવે. ધન્ય તે મુનિવરા સમભાવે ચાલે રે. પરમ કૃપાળુ દેવની આ કાય ક્લેશ પણ પગમાં ઓલા મોતીલાલે નવા જોડા પહેરાવી દીધા અને કૃપાળુ દેવ એક શબ્દ બોલ્યા વિના બે ફરવા ગયા. અને જ્યાં પાછા આવે છે ને જોડા ઉતારે છે, મોતીલાલ કે લોહીની ધારા ક્યાંથી નીકળી? અને જોયું તો ભગવાનના પગની અંદર છડદું પડી ગયું હતું અને લોહી ચાલે, પણ ક્યાંય કોઈ હાથ ફરે નહીં કે કમકમાટે કે કાંઈ નહીં. અને મોતીલાલને એમ થયું કે મેં આ શું કર્યું? તો કે પ્રભુ આ જોડો તમને ડંખતો હતો તો તમે કીધું નહીં, હું તો બદલાવી હાલત, કેમ કે એ તો જોડા માથે લઈને ચાલે એમ હતા. પણ કૃપાળુ દેવ તો એ જ સંભાવે શાંતવાની. એને ત્યારે પણ કહ્યું ને જ્ઞાનીઓ આ બધામાંથી પસાર થાય. નરોડાની અંદર મુનિઓને આવતા જોયા, કૃપાળુ દેવ રથમાંથી નીચે ઉતરી ગયા અને પગના જોડા કાઢી નાખ્યા બાજુમાં, કે મુનિઓના પગ દાઝતા હશે તો મુનિઓના દાજે દાઝવા દો ને, મુનિ થયા છે તેમ આપણને હું વાંધો. મુનિઓના પગ દાઝતા હશે એમ કહીને એણે પોતાના પગરખા બાજુ ઉપર નાખી, એ તો વેપારી અવસ્થામાં હતા, અને ચાલતા ગયા. અને એ ઝાડ નીચે જ્યાં મુનિઓને બધાને બોધ કરવાનો હતો ત્યાં સુધીમાં, રેતી અમદાવાદની રેતી તો કેવી તપે, સૂર્યની ગરમી કરતા રેતીનો તાપ વધારે ઉષ્ણ હોય, કારણ કે રેતી એ ગરમીનું સંચય કરે. એટલે સૂર્ય સમી જાય તો પણ આ રેતી ગરમ રે, અને ચા કરતા પ્યાલા ગરમ જેવી વાત છે, કે જે સૂર્યની ગરમીથી રેતી ગરમ થાય એમાં એ ગરમી કરતા આ રેતીની ગરમી વધારે. ફળફોલા પડી ગયા પગ્યો. અને મુનિઓ તો કે છે અમે ચાલતા હતા, કૂદી કૂદીને જતા હતા, કેમ કે બે પગ જમીન ઉપર રાખી શકાય એવી સ્થિતિ નહોતી. અને પરમ કૃપાળુ દેવ એ જ ધીમી ચાલે ગંભીર ચાલે ચાલતા ત્યાં પહોંચી ગયા અને બેઠા. અને બધા લોકો પોતાના પગ આમ પ્રકારના કરતા હતા, તો કે છે એને પોતાનો હાથ પણ એ પગના તળિયા તરફ લીધો નહીં અને પગને ફરફોલા આવી ગયા હતા. આ કાય ક્લેશની અવસ્થા છે. ક્યારેક જીવનમાં આકસ્મિક આવી જાય અને ક્યારેક જીવનમાં જ્ઞાનીઓ પોતે સ્વયં એ પ્રકારનો અનુભવ કરે. એને દેહાધ્યાસ છોડવો છે. આ દેહાધ્યાસ ત્યારે છૂટે છે, વાત બધી કર્યા કરીએ અને જીવનમાં કાય ક્લેશ કે કાય સંલીનતાનું તપ ન હોય, અને વાતો ફિલોસોફીમાં દેહાધ્યાસ કર્યા કરીએ એમાં કંઈ વળે કરવું આપણું? અને પછી અભ્યંતર તપ કીધા છે, પ્રાયશ્ચિત કરેલા પાપોનો પશ્ચાતાપ ફરી ન થાય એનું ચિંતવન અને અપરાધ બદલ માફી માગવી. આ અભ્યંતર તપમાં પ્રકાર પહેલો વયાવ્રત, રોગી જ્ઞાન બાળ ગુરુ આર્ત આદિની સેવા કરવી, તેઓના દુઃખ દૂર થાય, તેઓના રોગ વિસારે પડે, તેમને દિલાસો અને શાંતિ મળે, શાતા ઉપજે એવું તેના તરફ વર્તન કરવું, એવી તેમની વયાવચ કરવી, એવી તેમની સેવા કરવી, એ છે વયાવચ. એ તપ છે, બહુ મોટું તપ છે. સેવા જ્ઞાનીઓની સંતોની ગુરુજનોની સેવા કરવાની. કોઈ જગતના જીવોને દુઃખી થતો જોઈ અને એને દિલાસો સાંત્વના પણ આપવી, છેવટે કંઈ નહીં તો એટલું તો થાય, કરવી અનુકંપા જગતના જીવો પ્રત્યેની, તો એ વયાવૃત છે. સ્વાધ્યાય સજ્જાય, પોતાનું જાણપણું વધે, આત્માની ઓળખાણ થાય, સત્પુરુષોના ચરિત્રોનું ચિંતન થાય, એના ગુણગ્રામ થાય, સત્શાસ્ત્રનું વાંચન થાય, આત્મકલ્યાણના પ્રશ્નોનું વિનયપૂર્વક સદગુરુની પાસેથી સમજણ મળે, આવી બધી પ્રકારની સંસારના અનિત્ય આદિ ભાવ ફરી ફરી એનું ચિંતન થાય, વૈરાગ્યની ભાવના ભવાય, આવી સ્વાધ્યાયના આ બધા પ્રકાર છે. આ તપ છે. સ્વાધ્યાય એ તપ છે. મારાથી ઉપવાસ ન થયો સ્વાધ્યાય થાય છે કે નહીં? તારાથી ખાઈ પીને સ્વાધ્યાય કર. ભક્તિ થાય છે કે નહીં? તો ભક્તિ થાય છે, કંઈ વાંધો નહીં ઉપવાસ નહીં થાય તો. પણ આની અંદર ઉણોદરી કીધું છે, રસત્યાગ કીધું છે અને દ્રવ્ય સંક્ષેપ કીધું છે, એટલું તો થાય ને. એની સાથે આ સ્વાધ્યાયનું તપ કર, ભક્તિનું તપ કર, વયાવ્રત કર, કોઈ એવી અવસર પ્રાપ્ત થાય તો. કાયોત્સર્ગ, કાયા ઉપરનો મોહ ઉતારી ઘડીભર આત્માને વિશે સ્થિર થવું, આત્માનો વિચાર કરવો, મહાપુરુષોનું સ્મરણ કરવું, નવકાર અથવા લોગસનું ચિંતન કરવું અને પોતાના દોષોને વિસારી અને પશ્ચાતાપ કરી ક્ષમા ચાહવી, આ કાયોત્સર્ગ. અને ધ્યાન, આત્માનું અથવા સદગુરુનું, તીર્થંકર દેવનું, ધર્મનું, ચિત્ત વિશે એકાગ્રતાથી ધ્યાવવું, તે ધ્યાન. આવી પ્રકારના છ અભ્યંતર તપ એ જવાળા. આ તપ તાપને સમાવે છે અને સંસારજન્ય તાપને શાંતિ કરે છે, મનને આનંદ આપે છે. આ પ્રકારનો આપણને તપ છે એ અમોઘ સાધન છે નિર્જરાનું. પૂર્વે કરેલા જે કંઈ કર્મ છે એ બધા કર્મોના બંધને તોડવા માટે આ નિર્જરા નામનો જે સાતમી ભાવના અથવા નવ તત્વમાં નિર્જરા એક તત્વ છે, એ તત્વ એ તપ વડે આરાધી શકાય છે. અને તપનો ખ્યાલ હજી આપણા મગજમાં એકાંગી હોય તો કાઢી નાખવો કે માત્ર ઉપવાસ એ જ તપ, માત્ર કાય ક્લેશ એ જ તપ, આવું નથી. જૈનો માટેની જૂની જૂની ઘણી વ્યાખ્યા છે કે કાંદા બટાટા ન ખાનારા આ અગાસવાળા એટલે બસ એ વાણિયાનો ધર્મ આવો, અથવા તો આવી પ્રકારનું એ ઉઘાડે માથે ચાલનારાને આમ કરનારાને એ જ ધર્મ આવો. એમાં જ્ઞાનીઓએ કોઈ જગ્યાએ આવી ધર્મની મર્યાદિત વ્યાખ્યા કરીને એને બંધ નથી કર્યો. એને 12 પ્રકારના તપ અભ્યંતર અને બાહ્ય બધાય કીધા છે. બાહ્ય તપ નહીં થઈ શકતા હોય એ અભ્યંતર તપ પણ કરી શકે છે. બધી જ પ્રકારે તપ કરીને, તપ એક અગ્નિ છે અને એમાં આપણા પૂર્વે સંચિત કરેલા કર્મો બાળીને ભસ્મ થાય છે. આવી નિર્જરા ભાવના રોજ ભાવવાની. આ 12 તપની ભાવવાથી હું શું કરી શકું અને કેમાં આગળ વધી શકું, મારાથી એક નથી થતું એટલે અધર્મ નહીં કરવાનો. જે થાય તે, કોઈ તપ ઊંચું નીચું એવી પ્રકારનું એની અંદર ભેદ ન પાડવો. જીવની પોતાની યથાસ્થિતિ, ભવ પરિપાક, એની પોતાની યથા ભૂમિકા, યથા પદવી અને યથા શ્રેણી એ તપનું આરાધન કરી શકે. શાસ્ત્રમાં તો ઘણા દ્રષ્ટાંતો આવે છે અને ઘણા દ્રષ્ટાંતો દઈ શકાય, સમયની મર્યાદા છે. પણ કરગડુ મુનિએ સંવત્સરીના દિવસે પણ આહાર કરીને કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ કરી છે. તો આ બધા પ્રકાર છે તપના પ્રકારમાં. એને નાનો મોટો કે એવું આપણે આપણી મતિ કલ્પના એને કરવું, બધું તપ છે. આપણાથી જે ઉત્કૃષ્ટ રીતે થાય એ કરવું. મને એમ થાય કે ભક્તિમાં મારે ખૂબ મારા ભાવ અને હું મારા સ્વરૂપમાં ઓતપ્રોત રહું છું, ભક્તિ કરવી. મને એમ થાય કે જે દિવસે હું વ્રત કરું છું, ઉપવાસ કરું છું, તે દિવસે મને બહુ શાંતિ અનુભવાય છે, ઉપવાસ કરવો. મને એમ થાય કે સ્વાધ્યાય કરું તો મારા મનની એકાગ્રતા વધારે રહે છે, અને ભક્તિમાં તો ચારે બાજુ મન ભમી જાય છે, સ્વાધ્યાય કરવો. જીવની પ્રકૃતિ ભેદે, ગુણ ભેદે, શ્રેણી ભેદે, યથા પદવી, યથા દશા, યથા ભૂમિકા, યથા ભવ પરિપક્વતા, એમ એને 12 પ્રકાર જ્ઞાનીઓ આપ્યા છે. કોઈ પણ પ્રકાર લઈ લે, કર્મની નિર્જરા જ થવાની છે. શુદ્ધ ભાવથી કરવા, આત્માના ઉપયોગથી કરવા, સ્થિર ચિત્તથી કરવા, શાંતિથી કરવા, અને કોઈને દેખાડવા ખાતર કાંઈ ન કરવું. આમાંનું એકે 12 માંથી એકે તપ કોઈને દેખાડવા ખાતર ન કરવું. આપણે જ તપ ભાવવાનો છે એકત્વની ભાવનાથી, કે આ જીવે કર્મ બાંધ્યા છે એ કર્મ આ જીવે જ ખપાવવાના છે, અને આ જીવે જો ખપાવવાના હોય તો મારે લોક પ્રતિબંધના આધાર ઉપર તપનું સેવન કરવું નથી. આશ્રવ, સંવર અને નિર્જરા, બંધ અને મોક્ષની વ્યવસ્થા, બંધના 57 પ્રકાર, સંવરમાં એને પ્લગિંગની અને સીલિંગની વાત કરી, અને તપની અંદર થઈ ગયેલા કર્મો એનું નિરાકરણ કેવી રીતે કરવું, એનો નિવેડો કેવી રીતે લાવવો, એના માટે 12 પ્રકારના તપ, આનું ચિંતન રોજ કરી અને જે થાય તે એનો સંકલ્પ કરી, અને જીવને રોજ ને રોજ આ ધર્મ પ્રવૃત્તિની અંદર વાળવો. આ ભાવના ભાવે તો કોક દી તપ કરવાની ઈચ્છા થાય, કે કોક દી પોતાની જાતને કસોટીમાં મૂકવાની થાય. અને તપથી એક મોટામાં મોટો લાભ, તપથી દેહાધ્યાસ ઘટે છે. કર્મની નિર્જરા તો થાય જ છે, પણ તપનું એક પ્રત્યક્ષ પરિણામ, પેલું પરિણામ તો જેને કહીએ કે એ ભાવ પ્રમાણે પરિણામ મળશે, પણ પ્રત્યક્ષ પરિણામ તો તપનું થાય જ, કે એનાથી દેહાધ્યાસ ઘટે. કારણ કે એકેય તપ એવું નથી કે દેહની સુખ શાંતિથી થાય. ઓલા એ પૂછ્યું ગોપાળભાઈની મેળી ઉપર આરામ ખુરશીમાં બેઠા બેઠા બીડી પીતા પીતા કૃપાળુ દેવને કે પ્રભુ મોક્ષ કેવી રીતે થાય, એટલે કૃપાળુ દેવ કે જે સ્થિતિમાં તમે છો હમણાં દેહ છૂટી જાય તો સીધો થઈ જાય છે, કારણ કે ભગવાન તો જેવા જીવ એવો જવાબ દઈ દેતા હતા કે તારો આમ જ થાય, તારે આમાં કોઈ દેહાધ્યાસ છોડવો નથી, બીડીયું ફૂંકવી છે, આરામ ખુરશીમાં પડ્યા રહેવું છે, જરાય પગ હલાવીને જ્ઞાનીના ચરણે નમસ્કાર કરવાની પણ જો તારી સ્થિતિ નથી તો તારો મોક્ષ કેમ થાય મને પૂછસ, તારો મોક્ષ થઈ જ ગયો, કારણ કે એ તારો એટલે આ તારો દેહ તારાથી છૂટે. આ દેહ ને પણ આ પૂદગઢ પરમાણુ ને એમ થશે કે હું આના રવારે ક્યાં ચડ્યો. તો જડનો મોક્ષ થાય એમ સમજવા પડે કે તારાથી છૂટે. ઈચ્છા પ્રભુની આપણે આ પ્રકારનો દેહાધ્યાસ છોડવા માટે તપ બહુ મહત્વનો છે. પરંપર અને અનંતર ફળ એ ધર્મના બે પ્રકારે જ્ઞાનીઓએ કીધા છે. આનંદગંજીના સ્તવનમાં આવે છે. સમયની મર્યાદા હું જાણું છું, એક મિનિટમાં પૂરું કરીશ. એની અંદર કહ્યું છે કે તપથી અહીંયા એનું અનંતર તપ સીધું પરિણામ કર્યું કે પરિણામ એ દેહાધ્યાસ છૂટે, અને પરંપર તપ એ મોક્ષ થાય, કર્મોની નિર્જરા થાય. એટલે તપની અંદર કોઈ પણ પ્રકારનો નુકસાનીનો સોદો નથી. એ તો જયારે બેઠો કે તરત શરીરની તાવણી શરૂ થઈ ગઈ, એને કોઈ પણ તપ લીધું, અનશનનું, ઉણદ્રીનું, રસત્યાગનું, કાય સંલીનતાનું, કાય ક્લેશનું, વ્યાવચનું, ધ્યાનનું, વિનયનું, સ્વાધ્યાયનું, ભક્તિનું અને આ પ્રકારની સેવાનું, ધ્યાન અને કાયોસર્ગ, એ જે કર્યા એટલે મેં આસન સિદ્ધિ વિના, કાયાના ઉપરના કંઈ પણ પ્રકારની શરૂઆત વિના થાય જ નહીં. દેહાધ્યાસ વડે તો કૌશગ્ય કરી શકે નહીં, એનાથી કાંઈ ન થાય, એનાથી ભક્તિ ન થાય, સ્વાધ્યાય ન થાય. એ પૂછે આપણને કે કેટલા કલાક છે, ભાઈ મારાથી ન બેહાય તો હું તો રહેતું ભાઈ, કાંઈ મને તારાથી ન બેહાય તો બીજું શું થાય. તને ભગવાને આ શરીર આપ્યું છે, એ શરીરમાં સુવાની શક્તિ છે, બેસવાની શક્તિ છે અને ઉભા રહેવાની શક્તિ છે અને ચાલવાની શક્તિ છે. આ ચાર ગુણથી યુક્ત શરીર છે અને તું માનસ કે મારું શરીર આમ તેમ, અને તું એમ કે મારાથી બેહાય નહીં. બધું જ થાય. આ જીવે અભ્યાસ કર્યો નથી, દેહાધ્યાસ છોડ્યો નથી અને પોતાના દેહના અવગુણોને પાળી પોષીને રોગના મલાવા કરે છે. ઘણાને આવી ટેવ હોય, પોતાના રોગના મલાવા એ કર્યા કરે, બસ મારાથી તો આમ ન થાય, બીજા એમ કે હે તો તમે આમ કરો, આવા ને આવા, જેસે કો તેસા મિલા, હેલા કરે. કોઈ એમ કહેતા નથી કે નહીં થાય તો પ્રભુનું ધ્યાન ધરીને તું બેસ, એકવાર દેહને ભૂલી જા, ગોઠણ કદાચ તૂટી જાય તો તૂટવા દે આજે, અને મહામામ એમ થાય કે ભાવ ભાંગી પડે છે તો ભલે ભાંગી પડે, એકવાર તો નિશ્ચય કરીને બેસ, પ્રભુના શરણે બેસ. આવા સંકલ્પથી તપની આરાધના કરવાથી એના બે ફળ છે. એનું અનંતર ફળ દેહાધ્યાસ તૂટે, એનું પરંપરાનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય, કર્મના બંધ તૂટે. દેહાધ્યાસ છૂટે અને કર્મના બંધ તૂટે, આવું તપ, આવું નિર્જરા, આ ત્રણ ભાવનાઓ આપણે ભાવીએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. અનંત સંસારના પરિભ્રમણમાંથી આ જીવ મુક્તિને કેમ પામે? આ પરિભ્રમણ અનંતકાળથી ચાલે છે એમ જ ચાલવાનું છે? એનો અંત આવી શકે કે નહીં? અને અંત આવે તો કયા સ્વરૂપમાં આવે? સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ આ જૈન દર્શનની અંદર એવો અદ્ભુત ઉકેલ આપ્યો છે. અન્ય દર્શનની અંદર અને જૈન દર્શનની અંદર થોડો અહીંયા ભેદ મળે છે. અહીંયા કે છે પરિભ્રમણનો ઉકેલ આવે અને તને તારું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય અને તું તારા અનંત સુખ અવ્યાબાધપણે તેનો ભોગવટો કરી શકે. અન્યત્ર કે છે આ પરિભ્રમણનો જ્યારે ઉકેલ આવે ત્યારે તારો ઉકેલ આવી જાય, પછી તું રહેતો નથી. જો મારો જ ઉકેલ આવી જવાનો હોય તો મુક્તિનો અર્થ શું કરવો? મુક્તિ એટલે વિલીનીકરણ કે મુક્તિ એટલે સ્વતંત્રતા? મારે તો બંધનથી મુક્તિ જોઈતી હતી, અસ્તિત્વથી મુક્તિ જોઈતી નહોતી. ખૂબ સૂક્ષ્મતાએ સર્વજ્ઞ ભગવંતે મુક્તિના માર્ગમાં કહ્યું છે કે આ જીવ અયોગી સ્વભાવમાં સ્થિત થાય, અનંત અવ્યાબાધ સુખનો એ ભોગતા બને. આવું જૈન દર્શનમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. આવું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થાય, કઈ વિચારણાથી પ્રાપ્ત થાય, આપણે એ અંગેની ભાવનાઓનો વિચાર કરીએ છીએ. આજે એ ભાવના વિચારીએ છીએ. કે આ જીવને ધર્મ દુર્લભ ભાવના અને બોધિ દુર્લભ ભાવના આ બે ભાવનાઓ એની વિચારણાથી એની ચિંતવનાથી એને આ ઉકેલ મળે. બોધ દુર્લભ ભાવના અને ધર્મ દુર્લભ ભાવના. ધર્મ દુર્લભ ભાવના પરમ કૃપાળુદેવ કહે છે ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે ધર્મ દુર્લભ ભાવના. અને સંસારમાં ભમતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે વા સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે બોધિ દુર્લભ ભાવના. પહેલી વાત તો કે છે ધર્મ દુર્લભ છે. સર્વજ્ઞ પરમાત્માએ પ્રાથમિક અવસ્થાથી આ જીવને આ ભાવનામાં વિચારણામાં લીધો છે કે ધર્મ તો જીન બાંધવ શ્રી તીર્થંકર દેવે દાન શીલ તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ કયો છે. શ્રી રત્નાકર મહારાજ એમના રત્નાકર 25 અંદર આ વાતને બહુ જ પ્રારંભમાં મૂકી છે. મેં દાન તો દીધું નહીં ને શિયાળ પણ પાણ્યું નહીં તપથી દમી કાયા નહીં શુભ ભાવ પણ ભાવ્યો નહીં. એ ચાર ભેદે ધર્મમાંથી કઈ પણ પ્રભુ નવ કર્યું મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. મનુષ્ય અવતારમાં આ ચાર ભેદના ધર્મ કયા છે? દાન, શીલ, તપ અને ભાવ. દાન ધર્મ ઉત્કૃષ્ટ. એ દાન ધર્મનું બીજ દાન ક્યારે થાય? દાન કોણ દઈ શકે? અને દાન દે તો જ એને સંસારથી જેને મુક્ત થવું છે એ દાન શેનું દે? પોતાની પાસે છે એનું દે ને, બીજા શેનું દાન દેવાનું હતું? તો આ દાન દેવા માટે થઈને પોતાની પાસે છે એનો પરિગ્રહ એનો સંગ્રહ એને લાગુ ન પડે, એને તો મુક્ત થવું છે સંસારની વડગણામાંથી. કોના સંબંધે વડગણા? આ વડગણામાંથી મુક્ત કરવું છે. તો જો દાન ધર્મની પ્રાપ્તિ ન થાય તો આ જીવ સંગ્રહ અને પરિગ્રહની મૂર્છામાંથી મુક્ત કેમ થાય? અને દાન ધર્મ ક્યારે આવે? દાન ધર્મ ત્યારે જ આવી શકે કે જ્યારે એને જગતના જીવોના એની દયા અને એની અનુકંપા થાય. તો જેનામાં જીવ દયા નથી, જેનામાં માનવની અનુકંપા નથી, એનામાં દાન ધર્મ જાગે નહીં. મોક્ષમાળાનો પાઠ સમજાવતા આ ધર્મ તત્વ સમજાવવા માટે પરમ કૃપાળુ દેવ કહે છે ધર્મ તત્વ જો પૂછું મને તો સંભળાવું સ્નેહ તને જે સિદ્ધાંત સકળ નો સાર સર્વમાન્ય સહુ નિહિતકાર ભાખ્યું ભાષણ માં ભગવાન ધર્મ બીજો દયા સમાન અભય દાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દડવા દોષ સત્યશીલને સઘણા દાન દયા હોઈને રહ્યા પ્રમાણ દયા નહીં તો એ નહીં એક
बिना सूर्य किरण नहीं दे।
आख्यु भाषण मां भगवान धर्म ने बीजो दया समान। परम कृपाणु देव ने भगवान साथेनु अनुसंधान भगवान नो बोध यथा तथ्य सहजे स्मरण मा एमने सांभळी आवतो हतो। तो देशनामा भगवाने धर्मनु स्वरूप कयू कयू छे ए कृपाणु देव के साचो के बीजा के साचो? परम कृपाणु देव थी वधारे प्रमाणित सर्वज्ञना धर्म ने भाखनार आ काळनी अंदर अने आ क्षेत्र मा बीजो कोई विद्यमान छे नहीं थयो नथी। एमने कहूं भाख्यु भाषण मां भगवान, भाख्यु भाषण मां भगवाने कहूं छे धर्म ने बीजो दया समान। अभय दान साथे संतोष दियो प्राणी ने दड़वा दोष। जगतना जीवो ने अभय दान आपो, जीव दया अने मानव अनुकंपा एनाथी तो आ जैनत्व छे। जो दयानो निषेध करो तो जैनत्वनो निषेध छे। आवा शुष्क ज्ञानना चक्रावामां चढ़ी जाई अने घणी जग्याए जैन धर्म ने विकृत रूप नी अंदर मूकी दीधो छे। दया दान काई करवानी? ई पर छे ने फराणू छे ने ढीकणू छे ने पूछड़ू छे, आना रवाड़े कोई दी चढ़वू नहीं। दया प्राणी ने अभय दान आपवू, जगतनी अंदरना दुखी जीवो ने करुणा, मानवनी अनुकंपा जोईए। सोमदत्त ने भगवान महावीरे पण अर्धा वस्त्रनु दान आप्यु, एवा सर्वसंग परित्यागी महात्माए पण ए मुनि दशामां। आवु अनुकंपा दान छे एनो प्रसंग छे। एने अनुकंपा दान कल्पसूत्रमां भगवान ए भद्रबाहु के सुधर्मा स्वामी के छे। साचा भगवाननी पाटे बिराजमान भगवानना गणधर अने आचार्योए आवो तो दाननो महिमा गायो छे। परम कृपाळु देव पण एज भगवाननी शिष्य परंपरामां हता एटले एमणे आ भगवाननो बोध तादृश्य थयो छे। એટલે ધર્મ સમજાવો છે કે છે મને પૂછસ તું ધર્મ શું છે? ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સમજાવું સ્નેહે તને, લાવ તને સ્નેહપૂર્વક સમજાવું છું કે દયા જેવો જગતમાં કોઈ ધર્મ નથી। જીવોની દયા, માનવની અનુકંપા કરો। દુઃખી, દરિદ્ર, ગ્લાન, વૃદ્ધ, મ્લાન, ગમે તે પ્રકારના સંસારના જીવો, નિરાધાર, અબોલ, મૂંગા એવા પ્રાણીઓની દયા કરો। એને અને જો સત્યશીલ સઘળા દાન, એ દયા વિનાના બધા નકામા છે। વિના સૂર્ય કિરણ નહીં દેખ, જો સૂર્ય નથી તો પછી બધા કિરણનો કોઈ અર્થ નથી। એમ બધા જે કાંઈ ચારિત્ર ધર્મના પાસા છે, આ દસ લક્ષણી ધર્મના પાસા છે, જેનામાં દયા નથી એનો દસ લક્ષણી ધર્મ પણ જૂઠો છે। ધર્મનું આવું સ્વરૂપ રત્નાકર સૂર્યે કહ્યું, પરમ કૃપાળુ દેવે કહ્યું, અને એણે તો જિનેશ્વરના દેશનાના આશ્રયથી કીધું કે ભાષ્યુ ભાષણમાં ભગવાન, ભગવાને એમના ભાષણ એટલે દિવ્ય ધ્વનિની દેશનામાં કહ્યું છે ધર્મને બીજો દયા સમાન। આ ધર્મ, આવો દયાધર્મ એ તો જૈનત્વનો, શ્રાવકત્વનો, આ શ્રાવકપણું ત્યારે જ આવે જીવનમાં। સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો। જો બધા જ જીવો સાથે સમદ્રષ્ટિ થાય તો એની દુઃખની સંવેદના આ જીવને થવી જ જોઈએ, અને જો ન થાય સંવેદના તો સમજી લેવું કે જીવમાં હજુ ચૈતન્ય ભાવ જાગ્યો નથી, અહંભાવ જાગ્યો છે। જ્ઞાનના નામે જ્ઞાન થયું છે પણ જ્ઞાનના નામે અહમ જાગ્યો છે। જો સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો સર્વાત્માની અંદર સમદ્રષ્ટિનું એનું સ્થાપન થાય। આ ધર્મ તીર્થંકરે જિનેન્દ્ર દેવે એ ધર્મ પ્રરૂપ્યો છે કે જે ધર્મથી જગતનું હિત થાય એમ છે। જે ધર્મ જગતના બંધુ શ્રી તીર્થંકર દેવે ઉપદેશ્યો અને જે ધર્મ તેના ઉપદેષ્ટા સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા હોવાથી નિસંશય કલ્યાણકારી છે, તે ધર્મ નિરંતર મારા હૃદયમાં વાસ કરો। દાન, સીલ, તપ અને ભાવ આ ચારે ધર્મો એનું અધિષ્ઠાન દયા ધર્મ, એ મારા હૃદયની અંદર નિરંતર વાસ કરો। ધર્મ ભાવના, ધર્મ દુર્લભ છે આ સંસારની અંદર। પ્રાણીને એમ ચિંતવવું કે આવો ધર્મ બહુ દુર્લભ છે અને મને એ ધર્મ પ્રાપ્ત થાવ, જિનેશ્વર દેવે ઉપદેશેલા ધર્મના બે પ્રકાર છે, એક પ્રકાર ચારિત્ર ધર્મ અને બીજો પ્રકાર શ્રુત ધર્મ. ચારિત્ર ધર્મમાં 10 લક્ષણી ધર્મ કયો છે? સત્ય, ક્ષમા, માર્દવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મચર્ય, વિમુક્તિ એટલે નિર્લોપતા, સંયમ અને અકિંચનત્વ. આ સંયમ અને અકિંચનત્વ ચારિત્ર ધર્મના આ 10 પ્રકાર છે. સત્ય એટલે સત્ય વધવું, સામાને કઠોર ન લાગે એવી પ્રિય મૃદુ ભાષામાં વસ્તુની જે પ્રકારે સ્થિતિ હોય તે જ પ્રકારે, જે વર્તન તે સત્ય વર્તન, જે વચન તે સત્ય વચન, જે ચિંતન તે સત્ય ચિંતન. આવો સત્યનો મહિમા છે. પણ એ સત્યની અંદર જગતના જીવોની હિત અને કરુણા ભૂલાવી જોઈએ નહીં, કારણ કે આ વાત જિનેશ્વરની વાતમાં હંમેશા અનેકાંતને લેવો. મેતારજ મુનિ વોરવા નીકળ્યા છે અને એ વોરવા નીકળ્યા છે તો એક સોનીના આંગણામાં જઈને પહોંચી જાય છે. સોની જવલા બનાવે છે સોનાના, અને જવલા બનાવતા મુનિને જોઈને તરત જ ઉભો થઈ જાય છે, પોતાનું કામ પડતું મૂકી અને ઘરમાં મુનિને કંઈ વહોરાવા યોગ્ય કોઈ આહાર હોય તો એ અંદર લેવા જાય છે. હવે ત્યાં એક પક્ષી આવ્યું અને એ પક્ષીએ જવલાને જોયા, એ તો સાચા માનીને, આને તો સાચા જવ જેવા જ બનાવતો હતો, સાચા માનીને એ જવલા ચણી ગયું. પછી તો પેટમાં વજન થયું તો ઉડી શક્યું નહીં એટલે ત્યાં જ બાજુમાં બેસી ગયું, ખોટા જવલા ચણાઈ ગયા, સોનાના હતા, વજનદાર હતા. પેલો સોની બહાર આવીને જીવે છે તો જવલા ગાયબ. એને થયું કે સોની દેખી મુનિવર ચડે, આ મહાત્માનું મન માયામાં પડી ગયું, તો કે લાવો મારા જવલા. આહાર પછી આ ધૂતવા નીકળ્યા છો જગતને, એ કરીને એ તો કોપાયમાન થયો અને એને તો મુનિના પાત્ર આનાત્વ જોયું. મુનિએ કહ્યું કે મારી પાસે તારા જવલા નથી. તો કે મારા જવલા તારી પાસે નથી તો અહીંયા જ હતા, અને મારાને તારા સિવાય બીજું કોઈ અહીંયા આવ્યું નથી, તો બોલ આ જવલા ગયા ક્યાં? તારી પાસે નથી તો તું બતાવ કે ગયા ક્યાં, ક્યાંય ફેંકી દીધા, ક્યાંય દાટી દીધા, શું કર્યું તે? પણ મુનિ કહેતા નથી. એ મુનિને તો ત્યાં એણે પછી પકડીને વાદળી બાંધીને કે હવે આને ઠેકાણે લાવવો છે, એનો તો એકદમ ગુસ્સામાં આવી ગયો છે. એટલે મુનિને તો એ ચામડાની વાદળી પાણીમાં પલાળીને બાંધે છે અને તડકામાં ઝાડ સાથે બાંધી દે છે, અને એ ઝાડ તપ તપતો હોય અને તપે તેમ ઓલી ચામડી સુકાય અને વાદળી સુકાય, અને સુકાતી વાદળી મુનિની ચામડી ખોપરી તોડી નાખે, તડ તડ ખોપરી તૂટે છે. અને મુનિની આત્મચિંતવનાની અંદર જ્ઞાની પુરુષ એની સજામાં ગાયું છે, આત્મનિંદે આપનો રે સુનીળાનો શું દોષ. મુનિ તો પોતાના આત્માની નિંદા કરે છે કે પૂર્વે મેં એવા ક્રમ બાંધ્યા હશે કે જેથી કરીને મારે આ ઉપસર્ગને સહન કરવો પડે છે, એમાં સોનીનો દોષ નથી, કર્મ તો અમે બાંધ્યા છે, દોષ અમારો છે. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. હવે પ્રશ્ન એ થાય છે કે મુનિ હતા પંચમહાવ્રતધારી અને 10 લક્ષણી ધર્મમાં, સાચું કહી દેવું તો ને કે આર્યું ચકલું બેઠું એ તારા દાણા ચણી ગયું છે, આ સત્ય મુનિ કહી શકે ખરા? શુષ્ક જ્ઞાની હોય તો કહી દો. પણ જેને જિનેશ્વરનું વીર ધર્મનું પાન કર્યું છે અનેકાન દર્શનનું, એણે સત્ય અને બાકીના 4 વ્રત જે છે પંચમહાવ્રતમાં, એ પણ પહેલા વ્રતની પાલના માટે છે. કૃપાળુદેવે લખ્યું છે કે પ્રાણાતિપાત અહિંસા ધર્મના પાલન માટે બાકીના 4 વ્રત છે, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એ અહિંસા ધર્મ, જગતના જીવના ભોગે તારે સત્યનું પાલન નથી કરવાનું. આપણે એમ થાય કે મુનિએ સત્ય બોલવું એ મહાવ્રત છે ને, કહી દેવું એ પેલું વ્રત છે ને, 10 લક્ષણા ધર્મમાં પેલું લક્ષણ એ છે કે સાચું બોલી દેવું અને કહી દેવાનું, ચકલું તો બેઠું જ તું, ખોટું શું કામ બોલો તમે, છુપાવો છો શું કામ? તો કે ના, પ્રિય બોલવું, હિત બોલવું, જગતના એક પણ જીવનું અહિત થાય એવી વાત ક્યારેય બોલવી નહીં, સાચી હોય તો પણ. જો અનેકાંત દ્રષ્ટિ નહીં આવે તો જૈન ધર્મમાંથી આપણે તત્વજ્ઞાનના આધારે ફેંકાઈ જશો. ઊંચું તત્વજ્ઞાન, ઊંચું તત્વજ્ઞાનની વાત કરનારા ઘણા વ્યવહારિકતા સમજતા નથી, અને વ્યવહારને એ બધાએ કોને ખબર નિષેધી નાખ્યો છે. ખબર નથી કે મૂળ તત્વના આધાર ઉપર જ ધર્મની ગૂંથણી છે. આ સ્યાદવાદ છે, આ અનેકાંત છે. ક્ષમા, ક્રોધ કષાયનો ત્યાગ, ઉપશમ ભાવ, અપરાધી પતિ ક્રોધ ન આણવો, મારદવ, વિનય અને નિર્માનીપણું, શૌચ, તન મન દ્રવ્ય ભાવની શુદ્ધિ અને પવિત્રતા, પવિત્ર વિચાર, પવિત્ર ઉચ્ચાર અને પવિત્ર આચાર, આ શૌચ ધર્મ છે. સંગ ત્યાગ, કોઈ પણ વસ્તુ લેવાની કદી પણ આસક્તિ ન રાખવી, નિર્લેપ રહેવું, કુસંગને પણ છોડવો, આર્જવ, ઋજુતા, સરળતા, નિષ્કપટ ભાવ, માયા કષાયનો ત્યાગ કરવો, કોઈને છેતરવું નહીં, અસત્ય આચરવું નહીં અને કોઈ પણ પ્રકારની વક્રતાને ધારણ કરવી નહીં, બ્રહ્મચર્ય, શીલનું પાલન કરવું, કામ વાસનાનો જય કરવો અને મૈથુનનો ત્યાગ કરવો, વિમુક્તિ, પરિગ્રહની મૂર્છાથી બને તેટલું તેનાથી છૂટવું, સંયમ, ઇન્દ્રિયો ઉપર મન ઉપર સમ્યક પ્રકારે કાબુ રાખવો, નિયમન રાખવું, અને અકિંચનતા, નિષ્પરિગ્રહ ગણવું. પરિગ્રહની મૂર્છાનો ત્યાગ અને પરિગ્રહનો ત્યાગ, આ 10 પ્રકાર ચારિત્ર ધર્મના છે. તે ચારિત્ર ધર્મ આરાધવાથી અનંત કર્મ વર્ગણા ક્ષીણ કરી જીવ સ્વ સ્વરૂપને પામે છે. એક પ્રકાર આ ચારિત્ર ધર્મ કયો છે અને બીજો પ્રકાર શ્રુત ધર્મ કયો છે. એ શ્રુત ધર્મનું સ્વરૂપ જ્ઞાનીઓએ, આ જે ગણધરોએ જે દેશના ઝીલી છે અને એમાં જે આગમો છે એની રચના કરી છે, એ બધા એ શ્રુત ધર્મ છે, જેની અંદર 11 અંગ અને 12 ઉપાંગ સમાયેલા છે. પરમ કૃપાળુ દેવે 706 કે 708 ના પાઠની અંદર આ બધા શ્રુત ધર્મની ત્યાં આપણને માહિતી આપી છે. પણ આ શ્રુત ધર્મની સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે શ્રુત ધર્મ સાચો કયો, શ્રુત ધર્મ કેમ પમાય, અને અત્યારે આ શ્રુત ધર્મની અંદર સમજણના અભાવને કારણે વિતરાગ માર્ગની અંદર આ શ્રુત ધર્મના સાચા સ્વરૂપનો લોપ થયો છે. પરમ કૃપાળુ દેવે કહ્યું કે લોકો મૂળ માર્ગથી લાખો ગાંવ દૂર નીકળી ગયા છે, અને ભગવાન મહાવીરનો ધર્મ છિન્ન વિચ્છિન્નતા અને વેર વિખેર અને ખંડ ખંડિતપણાને પામ્યો છે. ધર્મમાં અનેકવિધ પ્રકારના મતભેદ ઉભા થયા છે, અને એ મતભેદ માત્ર આગ્રહને કારણે, ગચ્છ, મત, સંપ્રદાય, સંઘ, સંગાડા, પંથ, ઉપપંથ, આશ્રમ, આ બધા મતભેદોને કારણે ધર્મ વેરણ છેરણ થઈ ગયો છે, છિન્ન વિચ્છિન્ન થઈ ગયો છે. એ ધર્મ, એ વિતરાગનો ધર્મ, એ કંઈ મહાવીરનો ધર્મ છે એમ નહીં, સનાતન ધર્મ છે. પરમ કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે મહાવીરે પણ મારો ધર્મ ચાલતો કર્યો હતો. તો ત્યાં સમજવાનું છે આત્માનો ધર્મ, કે જે પુરુષ આત્મા રૂપ છે એ આત્માનો ધર્મ, કે અહીંયા શ્રીમદ રાજચંદ્રનો ધર્મ તો એણે કહ્યું કે મારે કોઈ ધર્મ સ્થાપવો નથી, તો એનો ધર્મ શું મહાવીર શરૂ કરે? આવા પાનિયા કાઢે, પત્રો સમજે નહીં, સંદર્ભ સમજે નહીં, અને આની કોપીઓ કરીને ગામમાં વેચવા નીકળે કે જુઓ શ્રીમદનું આમ છે ને શ્રીમદનું આમ છે. અરે, શ્રીમદના અંતઃકરણને ઓળખવાની પહેલા દ્રષ્ટિ તો કેળવીએ આપણે, કે આત્મારૂપ પુરુષને કેમ ઓળખાય, એના વચનોનું કેમ ગ્રહણ થાય, પુરુષની પ્રતીતિ વિના વચન પ્રતીતિ ન થાય, ખૂબ સમજવું પડે. એટલે શ્રુત ધર્મ કેવો થયો છે? તો માત્ર શ્રીમદે કહ્યું છે એમ નહીં, શ્રીમદે કહ્યું કે આ ધર્મ આખો વેર વિખેર અને ખંડ ખંડિત થઈ ગયો છે, છિન્ન ભિન્ન થઈ ગયો છે. શ્રીમદ પહેલા 600 વર્ષે આનંદગંજી થયા હતા, એણે પણ કહ્યું, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, પુરુષ પરમ પર અનુભવ જોવતારે, અંધો અંધ પડાય વસ્તુ વિચારે રે
જો આગમે કરી રે ચરણ ધરણ નહીં ઠાય પંથડો નિહાળું રે બીજા જીન તણો રે તર્ક વિચારે રે વાદ પરમ પરારે પારન પહોંચે કો અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે વિરલા જગ જો પંથડો નિહાળું રે બીજા જીન તણો રે
આનંદ ઘનજીનું હૃદય પોકારી ઉઠે છે કે પુરુષ પરંપર અનુભવ જો વતારે કોઈએ કહ્યું કે માર્ગ જોવો હોય તો સાચા પુરુષની પરંપરામાં જુઓ જુઓ અમારા સંપ્રદાયના પુરુષ છે એ સાચા છે ઓલા કે અમારા મંતના સાચા છે અમારા પંથના અમારા ગચ્છના અમારા મતના અમારા સંઘના અમારા સંપ્રદાયના આનંદઘન કહે છે કે પુરુષ પરંપર અનુભવ જો વતારે એ પુરુષના માર્ગની પરંપરાનો અનુભવ તો એમ કે છે કે અંધો અંધ પલાય